शरणागत पाप पर्वतम गणयित्वान तदीय सद्गुणम अनुमाप्यतुलम हि मन्यते सहजानंद गुरुं भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये मुक्तपतये आनंदपतये श्री राजाधिराजाय नमो नमः। सर्वोपरि सर्वावतारे श्री स्वामी नारायणाय भगवते नमो नमः। सर्वकारण कारण परम ध्येय मूर्ति श्री हरि कृष्ण महाराजाय नमो नमः। प्राणनाथ प्राण प्रिय प्राणाधार प्रियवर सुख कर दुख हर श्री घनश्याम महाराजाय नमो नमः। एकाकी वनवासी कंद फूल पलासी महाकरुणा निधान महातपस्वी महातेजस्वी बाल मुनि श्री नीलकंठ वर्णि राजाय नमो। सदानंदाई आनंद घन मूर्ति श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। अस्मादि गुरु सर्व परमहंस मुख्य उभय देशाचार्य उपरि परम साधु सेवक हरि रूप निमग्न सद्गुरु वर्य श्री गोपालानंद स्वामी ने नमो। हरि गुरु तुल्य सत्संग मात्र मुक्तानंद मुनये कविवर ब्रह्मानंद स्वामी ने परम विवेकी आनंदानंद स्वामी ने गुणातीत गुणातीतानंद स्वामी ने वैरागी निष्ठुरानंद स्वामी ने प्रेम सखी प्रेमानंद स्वामी ने स्नेह मूर्ति सच्चिदानंद स्वामी ने त्यागमूर्ति सदानंद स्वामी ने वचनमूर्ति भायात्मानंद स्वामी ने इत्यादि हरि समर्पित सर्व परम हंसे भ्यो नमो नमः। ग्रंथ लेखक आधारानंद मुने ग्रंथ श्रोत्र भक्तरा दादा खाचरा दिव्यः मम गुरु सद्गुरु श्री राधारमण स्वामी ने सर्व प्रकट सद्भ्यः प्रकट सद्गुरुभ्यः सर्व प्रकट हरि भक्तेभ्यश्च नमो। विक्रम संवत 2074 कार्तिक सुद पड़ो शुक्रवार बेसतु वर्ष बपोर पछीना सेशन में आप प्रवेश करिए छे। वाला भक्तो आज तो बधा हरिभगत नो भाव भगवाने मंदिर में अन्नकूट रूपे ग्रहण कर्यो। बहु बधा हरिभक्तोए बहु भावथी पोतपोताने हाथे पोतपोताने घरे खूब शुद्धिपूर्वक जे वानगीओ बनावी थी तेने महाराजे तमारा प्रेमना स्वरूपमां आरोगीने खूब खूब आपनी ऊपर प्रसन्नता न्योछावर करी। વાલા ભક્તો, આમાં આઠેય ઝોનની ચીજો આવી છે. વડોદરા ઝોનનો 112 કિલો મિષ્ટાન ને 24 કિલો ફરસાણ છે. સુરત ઝોનનો 171 કિલો મિષ્ટાન અને 16 કિલો ફરસાણ. ભાવનગર ઝોન 110 કિલો મિષ્ટાન, 61 કિલો ફરસાણ. નડિયાદ ઝોન 176 કિલો મિષ્ટાન, 19 કિલો ફરસાણ, 5 કિલો મુખવાસ. મુંબઈ ઝોનમાં 43 કિલો મિષ્ટાન, 10 કિલો ફરસાણ, 10 કિલો મુખવાસ અને 27.5 કિલો સૂકો મેવો. ગોધરા ઝોનમાં 103 કિલો મિષ્ટાન, 50 કિલો ફરસાણ અને સુરેન્દ્રનગર ઝોનમાં 101 કિલો મિષ્ટાન, 53 કિલો ફરસાણ. વિદેશથી 3.5 કિલો ફરસાણ, 1.5 કિલો સૂકો મેવો, 7.5 કિલો કંઈક ફ્રૂટ છે. કુલ ટોટલ 1016 કિલો મિષ્ટાન, 237 કિલો ફરસાણ છે, 105 કિલો મુખવાસ છે, 29 કિલો સૂકો મેવો છે અને 8.5 કિલો ફ્રૂટ છે. વાલા ભક્તો, આ રીતે આજનો અન્નકોટ તમારા બધાના ભાવ સ્વરૂપે મંદિરમાં ધરાવ્યો હતો, જેના તમે દર્શન કર્યા છે અને એનો પ્રસાદ તમને કાલે મળશે. ઓકે, પાછો એ બધો આપશ્રીને આહુતિ રૂપે અમારે અર્પણ કરવાનો છે. અગસ્ત્ય મુનિ સમુદ્રનું આચમન કરી ગયા, એમ અમારી આ શિબિર અન્નકોટનું આચમન કરી જશે. આ બધા મજામાં પૂછવાનું રહી ગયું, ફ્રેશ છો ને? મને આજ બપોરે ભીં પડી ગઈ, અરે લાઈન પતે જ નહીં ને. હું મજા બહુ આવી, ભલે ને થાકી ગયા પણ મજા આવી. ત્યારે કરો મજા આવે તો થાકઈ મોંઘો ન પડે. સુખ નો આવે ને તો આરામય વહમો પડે. ઊંઘ નો આવે તો ખાટલામાં પડ્યા પડ્યા કંટાળી જાય કે નહીં. અને મજા આવતી હોય તો તમ તમારે ભલે ને આપણે આમ બરાબર ધમધમાટ હાલતું હોય પણ આનંદ આવે. છોકરા બધા અણકોટની સેવામાં છે. અમુક અમુક હાલ્યા આવે, લહરક લહરક લહરક. ડોસીઓને તો ભગવાને પૂગતા નથી, એને જ આવા જ દે, એની તો વાત જ ન કરી. મહારાજ એકવાર એવું બોલ્યા, એ કે બાયુને ભગવાન પૂગતા નથી, એ થાક્યા છે, ખબર નહીં હું છું ડખો ભગવાન. એ સાધુને બોલાવીને કે આને ભગવાન પૂગતા નથી માટે તમારે આના ડખામાં પડવું નહીં, એવું મહારાજે સાધુને કીધું. કેટલી સારી વાત કરી, કેવું અમારું ધ્યાન રાખે છે. હા, તમને પાડ્યા ને અમને નસાડ્યા, એટલે તમે પડ્યા કઈ, ભગવાન થોડા પડ્યા કઈ. ઓલા કે છે ને, ત્યાં હું તરબૂચ સુધાર્યા હતા, ગયા હતા એમ આપણે ઓલે ગયા ગયા લોચો ખાવા. તમે પાણી પીધું છે ને? આજ મને તરસ બોલે. તમે જમ્યા છો આજ? દાળભાત, દૂધપાક, અમૃતપાક. હો, અમૃતપાક. મારે એમ કે હરિચરિત્ર અમૃત જ હશે ત્યાં, એ તો અમૃતપાક પણ છે. ખાઈ લેવું, સમજે, ખાઈને હોઈ જવું. ભલે ને પડખે વાળો મુજાય, આપણે હોય તો. એક જણાવીને કે પણ ઓલા એટલું બધું ખાય, એટલું બધું ખાય, કે આટલું બધું ખાય. મેં તો મારી જિંદગીમાં ખાધું નથી, મેં કઠણાય તારી ખાતો હોત તને કોણ ના પડે. એને પચતું હશે તો ખાતા હશે. પછી કે પચતું હોય તો ક્યાં વાંધો? પછી મને કે બધું, મેં કીધું એ ખોટું, તો એને આહીડ્યું કહેવાય, ખાધું ન કહેવાય. તમને પચી જાય ખરું ગમે એટલો? નહીં, થોડા દી મારા બાબાને સંગે રહ્યો, આ ખૂણાવાળો ઘેરો. પછી તમે જુઓ, અમારે આમ તો જો કે અમારા બાપાનું કાંઈ બોલાય નહીં, અમારા બાપા એટલે અમારા બાપા એ પાછા મને કહે છે, અમે આય રહી છીએ, કયો ને રહી છીએ તમારી ભેગા, બાકી કોઈ આવે છે, અમે 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 રહી છીએ. અને વાત સાચી, ઘણા બાપા ગામો ગામ પડ્યા છે, તૂટલી પાંગતનો ખાટલો લઈને બેઠા છે, પણ માળા આવતા ને હેડેડી કરે ને કૂતરાને આય નથી પધારતા. તો હાલો હવે તમે કહેતા હો તો આપણને રજા. આજે આપણે કેટલામાં પૂર આવ્યા? અરે વાહ, તમે યાદ રાખતા થઈ ગયા, શું વાત કરો છો? કેટલામું કીધું? એક જણો 25મું કહે છે, તો ઠીક 24મું જો. બહુ સરસ છે. તારીખ 20 ઓક્ટોબર 2017, સંવત 2074, કાર્તિક સુદ પડ્યો શુક્રવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળ ધામ આયોજિત સ્વામિનારાયણ શિબિર 26મી અને કથામંડપમાં આપ સૌનું શુભ સ્વાગત છે. આજે નવું વર્ષ બેઠું, નવા વર્ષના આ બપોર પછીના નવા સેશનમાં મારા નવા નવા જય સ્વામિનારાયણ. બપોરે મંદિરમાં અન્નકૂટ દર્શન કર્યા કે નહોતા કર્યા? બહુ મજા આવી ગઈ. અને કાલે ભાઈ બી છે, તે બેન હોય એ ભાઈને જમાડે. ઓકે, સારું કહેવાય. શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, શ્રી સહજાનંદ સ્વામીને નમઃ. મહામુક્ત સ્વામી શ્રી સિદ્ધાનંદ મુનિ કૃત શ્રીમદ હરિચરિત્રામૃત સાગર સાર જ્ઞાન યજ્ઞ પૂર 24મા પૂરમાં 68 તરંગ છે, 68 મંગલાચરણ. શ્રી સહજાનંદ સ્વામી દિન દિન અતિ ભુવિ પર વિચરે ઉજાહિલ પ્રતાપ જીતનાસો દેખાય અતિ અદ્ભુત હી એસે હી કૌવે પ્રતાપ દેખાય નહીં રખે ન અબ કછુ ફે. વાહ, તમને ખ્યાલ આવી ગયો શું કીધું? બહુ મસ્ત કીધું. કહું અધારાનંદ સ્વામી એમ કહે છે મંગલાચરણમાં કે વાહ સહજાનંદ સ્વામી, વાહ. ભગવાન સહજાનંદ સ્વામી જ્યાં સુધી આ ધરતી ઉપર વિચર્યા ત્યાં સુધી એમણે રોજ 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 પોતાનો એટલો બધો પ્રતાપ દેખાડ્યો, એટલો બધો પ્રતાપ દેખાડ્યો, અદ્ભુત પ્રતાપ દેખાડ્યો કે એવો પ્રતાપ આજ દિન સુધી કોઈએ દેખાડ્યો નહોતો, કોઈએ પૂર્વે નહીં. આ વખતે તો મારે વાલે કાંઈ ખામી જ ન રવા દીધી એમ કે છે. અબ ન રખે કછું ફેર, આવા મહારાજ મળ્યા. આમાં મહિમા વિચારીએ તો આમ ગાંડા થઈ જાય, આમ એમ થઈ જાય કે વાહ વાહ વાહ, આ મારા મહારાજ વાહ. બધો આનંદ મહિમામ છે. વાલા ભક્તો, આ 24મા પૂરમાં લોયાના વચનામૃતો, લોયાનો શાકોત્સવ, લોયામાં ધરમકુળ આવ્યું, લોયામાં વસંત પંચમીનો ઉત્સવ કર્યો, પછી મહારાજ લોયાથી વિચરણ કરતાં કરતાં પંચાળા પહોંચ્યા, ત્યાં સુધીની આમાં બધી વાતો છે. ગત 23મા પૂરમાં મહારાજ લોયા પધાર્યા અને હાલમાં મહારાજ સુરા બાપુના દરબારમાં બિરાજમાન છે. સુરો ખાતે ભગવાનના સખા મા રમુજી ભગત. એકવાર મહારાજે કીધું, બાપુ કેમ મોડા એમાં? તો થોડુંક કામ આવી ગયું. હું કામ આવી ગયું? તો થોડુંક આવી ગયું. કહો તો ખરા હું આવી ગયું? તો બહુ કીધા જેવું નહીં, તો કહેવું જ પડશે. કે મારા બળદ બે કોક ચોરી ગયું, વાળીએ છીએ. મહારાજ કે તો નવરા ને વહેલા આવે ને? તો કે એમાં જ કામ આવી ગયું. શું કામ આવી ગયું? તો કે એ હવે કેમ બોલું? કયો? તો કે હું બીજાને ચાર લઈ આવ્યો, એમાં મોડું થઈ ગયું. મહારાજ કે તમે ચોરી ન કરી કહેવાય? તો કે એણે કરીને પહેલાં એણે કરીને એણે ન કરી, એ કરે એનું કાંઈ નહીં. મહારાજ કે પણ એ હરિભગત નથી. તમે હરિભગત થયા? તો કે અમે હરિભગત થયા એટલે ગુનો કરી, એ હરિભગત નહીં એટલે ને છૂટ. મહારાજ કે આપણે અક્ષરધામમાં જવું છે, ભગવાનને પામવું છે એટલે આપણે ન કરાય, એને તો નરકમાં જવું છે. તો કે હા, તો ગોલકુનું સાચું, તો ભૂલ પડી ગયા, હવે ભણું ફરી વાર નહીં કરું. આ સુરા બાપુ મજાના માણસ છે ને, આવડવું જોઈએ હા. આ બધું બોલતા ને ભગવાનને રાજી કરતા. ઘણાને બોલતા ન આવડે, નકરું છોલતા આવડે. છોલવામાં લોહી નીકળે. વાલા ભક્તો, આપ જાણો છો લોયાના કેટલા વચનામૃત છે? કેટલા? 18. એક એક વચનામૃતમાં મહારાજે લોયામાં જે હે શિયાળાની લાંબી લાંબી રાત્રોમાં જે વાતો કરી છે, જે જ્ઞાન પીરસ્યું છે, ભાઈ ભાઈ આમ ઠાલવી દીધું છે. અમૃત, જ્ઞાનામૃત. પણ આપણે વચનામૃતમાં નહીં જાઓ. બહુ ઊંડું એ તો ભાઈ ડૂબી મરાય. કાંઠે કાંઠે રમીએ ને મજા કરીએ. મોટા હોય ઊંડા પાણીમાં જાય, આપણે તો છપછપિયા કરો. પરંતુ લોયાનું ત્રીજું વચન તમે સાંભળ્યું છે, ભગવાનને ભગવાનના સંતને અર્થે શું ન થાય, એમ કરીને 22 જેટલા આખ્યાન કીધા મહારાજે. પોતાના ભક્તના પ્રગટના પ્રગટે આખ્યાન ઠપકે રહ્યો. આપણે એના કહેવાય છે ને, મરી જાય ને રાગ થઈને ઉડી જાય ને હાઇટકી ન જડે પછી વખાણ કરવા. પણ એ સ્વામિનારાયણને ત્યાં એવું નહોતું. પ્રગટ ભગવાનને પ્રગટ ભક્તોને એના જ પ્રગટ આખ્યાનને સભામ લોયામ એકે એકના બાયોના ભાઈઓના નામ લઈ લઈને દીધે જ રાખ્યા. જો 22 આખ્યાન કીધા, એક જ પરોક્ષ, બાકી 21 પોતે ભગવાને પોતાના ભક્તના પ્રગટના આખ્યાન ઠપકાયા હતા. બોલો, આ સ્વામિનારાયણ સંપ્રદાય. આપણી ગલહુતીમાં આ જ્ઞાન છે ને, ગલહુતીમાં. વાત આમ છે પણ વાલા ભક્તો, આ લોયાના ત્રીજા પ્રસંગે શ્રી હરિએ પ્રહલાદજીની વાત કરીને એવું કહ્યું હતું કે ભગવાન સંત અને સત્સંગ મળ્યો છે તેના જેવી બીજી કોઈ અધિક વાત નથી. પૂરું. ભગવાન સંતો મળ્યા અને આ સત્સંગ મળ્યો, આ વાતાવરણ, એના જેવી બીજી કોઈ અધિક વાત નથી. કોઈ અધિક વાત નથી, સમજો. આ અધિકમાં અધિક વાત કહેવાય, આ બહુ મહત્વ કહેવાય. આને સમજવું પડે કે હો, આ ન મળે એવી ચીજ છે એ મળી ગઈ એમ સમજવું છે. દેશકાળની વિષમતાને લીધે ગમે એવું દુઃખ આવે, દેશકાળની વિષમતા થાય અને એવી વિપત્તિ આવી જાય, મુશ્કેલી આવી જાય, વિઘ્ન આવી જાય, તકલીફ પડી જાય, તો પણ જેણે ભગવાનને તન મન અર્પણ કર્યું હોય એવો ભક્ત એનો શોક કરતો નથી, એનો શોક કરતો નથી. બોલો, ભગવાનના ભગતની વ્યાખ્યા આવી. ભગવાનના ભગત સદા આનંદમાં રહે, સમજ્યા? એ હેરાન થાય તો એ દાંત કાઢે, મારું બેટું પડ્યા ને કાંઈ, સમજે? આનંદ દાદા વાત કરતા, એ કે અમે અધેર ચડ્યા, નિહણી ખાઈ ગઈ ને એવા ગુરુજી ભફાંગ લઈને પડ્યા કે હરાવટું પડ્યા ને કઈ કે, એટલે પડ્યા એનો આનંદ તો ભારે મજા આવી, એવા પડ્યા એનો આનંદ કરે. અમુક માણસ હોય દુઃખમાંય હસે અને અમુક માણસ સુખમાંય રડે. આખો આ સ્વભાવ છે ને માણાનો, એના ઉપર આધાર છે. તમારે લોકો વાતો કરતા હોય ખબર છે, અમુક અમુક ન વાતો કરતા, અમુક તો એવા ફડાકા મારે આનંદમાં જોઈએ, અને અમુકને કાંઈ ન હોય ને તો એ હાવ મરી ગયો એમ વાત કરે. કાંઈ ન હોય, સામે સારું થયું હોય તો વાત એવી ઢીલી કરે. હા તો હવે જાગ્યો, પૂજાપાઠ કરી, ત્યાં તો એક ભાઈ આવ્યા, 12 વર્ષથી 12 લાખ દીધેલા, દેતો નહોતો. આજ વળી બારણું ખખડ્યું ગયો તો 12 લાખ ઠેલીમાં લાવ્યો હતો, તે દઈ ગયો 12 લાખ આપી ગયો. એટલે હારા 12 વર્ષથી 12 લાખ આપ્યા નહોતો, તારો ડો દેવા આવ્યો તો ગોળધાણા મેં જરા મરી ગયો એવી વાતો કરે. અને અમુકને પાછા આંટા ઓછા હોય કે બાપાને એટેક આવી ગયો, ડફલી હોસ્પિટલમાં 2 ઇન્જેક્શન માર્યા તો ઉકલી ગયા કે ગયા બાપા. એટલે આવી વાતમાં પાછા આમ વાત કરે. એ આ બધું છે ને, ક્યાં આનંદ કરવો, ક્યાં ન કરવો, કેમ વાત કરવી, કેમ ન કરવી, એ ભાગ્ય કોકને જ આવડે છે, બધાનું કામ નથી. પણ જેણે ભગવાનને તન મન અર્પણ કર્યું હોય એવો જે ભગત હોય તે શોક નથી કરતો, જે થાય તે. અને જ્યાં સુધી દુઃખ આવવાનો શોક કરે છે ત્યાં સુધી તેણે ભગવાનને તન મન અર્પણ કર્યા નથી. આ તો બધી મહારાજની વાતો છે. દુઃખ આવવાનો શોક નહીં કરવાનો, મહારાજ ના પાડે છે. અને મહારાજ એવું બોલ્યા કે ભગવાનના ભગતની દૈહિક રક્ષા ભગવાન કરે એને કરીને આનંદનો પામે, અને દૈહિક રક્ષા પ્રભુ ન કરે એને કરીને શોક ન કરે. એ ભગવાનનો ખરો ભગત કહેવાય. જો ભાઈ ખોટી વાત કરવાની નહીં, વ્યાસાસને બેહીને સાચું કહેવાનું, આપણને તો એમાં હરજ શોક થાય. હવે અટાણે આપણે માંદા પડી ગયા હોય તો તરત શોક થાય કે આ શિબિરમાં માંદા પડ્યા ને હવે આ બધા સંતો ભક્તોની સેવા કરવાની હતી, કથા કરવાની, તે મહારાજ તમે અટાણે કા માંદા પડ્યા, તેમ ઢીલું પડી જવાય. અને એમાં જરા હાજા થઈ જાય તો એમ થઈ જાય કે મહારાજ વાહ થેન્ક યુ પ્રભુ. પણ મહારાજ તો એમ કહે છે કે કોઈ પણ પ્રકારે અમે તમને જેમ રાખીએ એમ તમારે ખુશ ખુશ જ રહેવાનું, ઉપાધિ કરવાની જ નહીં, બધું અમારમાં છોડી દેવાનું, અમારી ઈચ્છા હોય એમ થાય. તમારે શું કામ કાંઈ પણ ઈચ્છા રાખવાની, ઈચ્છા અમારી ને, કામ તમારે કરવાનું, અમે કરાવીએ તો કરવાનું, ના કરાવે તો ના કરવાનું, હાજા રાખીએ તો હાજા રહેવાનું, માંદા રાખીએ તો માંદા રહેવાનું, જીવતા રાખે જીવતા રહેવાનું, ગુજરી જવાનું કહી ગુજરી જવાનું, કે હું બેઠો છું તમારી અરે, કોઈ પ્રોબ્લેમ તમને નહીં આવવા દઉં, મારો વિશ્વાસ કરો. આધ્યાત્મિક માર્ગમાં સૌથી મોટો ભગત એ છે કે જેને સૌથી પાક્કો ભગવાનનો વિશ્વાસ હોય. આ માર્ગ ભગવાનના વિશ્વાસનો છે, એટલે જે કહેવાતા બુદ્ધિશાળી ને આધુનિક માણસો છે ને એને આમાં ઘડે જ પડતી નથી. અને ભગવાનનું કામ તો એવું હોય ને માપ બારું, અને ઓલા બધા બુદ્ધિશાળી માપના દીકરા થાય તો મારો બેટો મેળો જ આવતો નથી, ભગવાનને એને મેળો જ પડ્યો નથી. હજી એનું ને ભગવાનનું ગણિત ક્યાંય મેચિંગ થયું નહીં. ભગવાનનું બધું એવું હોય, 8 ને 8 હોળ થાય ને ભગવાનને, એને 17 થાય ને 22 થાય ને 12 થાય, આમનું ગણિત વિચિત્ર. અને વહેલા હાલા હલવાય બધા કે મરી ગયા મારા બેટાના, આમાં કાંઈ મેળ પડતો નથી. અહીંયા વિશ્વાસ જોઈ, વિશ્વાસ વિશ્વાસ વિશ્વાસ, કેમ જે ભગવાન બુદ્ધિ પર છે ત્યાં બીજું કાંઈ હાલે નહીં, કાંઈ તમને ખબર પડે નહીં. દાપણ તમારે બધું મૂકવું જ પડે, જેટલી વાયડાઈ કરવી એટલી કરો. પરમેશ્વર આગળ કાંઈ કોઈનું ગણિત હાલતું નથી. પણ જેને થોડાક પૈસા વધી જાય ને એને વાયડાઈ બહુ વધી જાય, મેં જોયેલી છે એટલે કહું છું. અરે માફ કરજો મને, પૈસાવાળાના મને બહુ અનુભવ. તમે એકાંતમાં મને પૂછજો, જેની પાસે થોડોક પૈસો થઈ ગયો હોય ને એની પાસે હું જાઉં ને એટલે મને કાંઈક તો અનુભવ થાય જ, એવો બીજા પાસે નથી થતો. અને પૈસાવાળાની પડખેરિયા હોય ને એનોય અનુભવ થયો, હા એની પડખે અડી અડીને જ હાલે. હું કહું થોડોક આગવાયલ ને મને કે પૈસાવાળા સ્વામી, એટલે હવે શું કહેવું, આપણે તો બેટક્યા ભરવા માંડ, બીજું શું. તો હા ઓલે ચલું ન કર્યું હોય ત્યાં થાળી લઈ લે, મેં પણ ચલું તો કરવા દે, શેઠ છે મને કે મેં પણ થાળી લઈને વયો જતો નહીં, ઘેઠે ચલું કરવું પડશે બિચારા, હું સેવાનો ઉમળકો. આમાં એનો વાંક નથી, પૈસાનો મહિમા જો, પૈસા એટલે પૈસા. વાલા ભક્તો, ભગવાન આપણને શોક કરવાની ના પાડે છે, અને જો શોક કરીએ તો આપણે ભગવાનને તન મન અર્પણ કર્યા નથી. જે ભક્તને નીચેમાં કસર જેટલી હોય તેટલું તે દુઃખ સહન કરે છે. જેને નીચેમાં જેટલી કસર નથી હોતી તેટલું તેના જીવમાં સુખ વર્તે છે. આ બધા વાક્યો છે ને સિદ્ધાંતવાળા છે, આમ સમજાય નહીં, પણ આ સત્ય છે. જેટલી નીચેમાં કસર હોય એટલું દુઃખ સહન કરે છે જીવ, કરવું જ પડે. એને દુઃખ આવે જ, દુઃખ રહે જ, દુઃખ માને જ, સહે જ, વેઠવું જ પડે, વેઠે જ. પણ જેને નીચેમાં જરાય કસર જ નથી, પક્વ નીચે છે, એના જીવમાં નિરુ સુખ જ વર્ત્યા કરે. આમ દુઃખ ન આવે એવું નહીં, પણ એ માણસને દુઃખ અડતું જ નથી, એ દુઃખ પર રહે. જ્યારે કોઈ દુઃખ આંટા મારતું હોય ને એ દુઃખની વચ્ચે દુઃખથી નિર્લેપ હોય, બોલો, બોલું કમળ કેમ પાણીમાં પાણીથી નિર્લેપ હોય, એમ એ માણસ દુઃખથી નિર્લેપ હોય. દુઃખમાં હોય તો એ દુઃખથી નિર્લેપ. ભગવાનના નિશ્ચયના બળે એનામાં એટલી બધી ખુશી ભરી હોય કે દુઃખ ન્યાથી અથડે ને પાછું હોય, દુઃખ ન્યાથી અથડે ને પાછું પડે. સમુદ્રને કિનારે પેલો પર્વત હોય ને, પાણી આવે હિલોળો મોટો, પણ પર્વતે અથડાય ને પાછું પડે, પર્વતે અથડાય ને પાછું પડે, એમ દુઃખ અથડાય ને પાછું પડે. એને અંદરથી ભગવાનના વિશ્વાસનો એટલો બધો આમ કેપ હોય, આનંદ હોય, ખુશી હોય, એ ખુશીને એ આનંદને કોઈ તોડી જ શકતું નથી. એ ખુશીને તોડવાની તાકાત કાળમાં નહીં, કર્મમાં નહીં, માયામાં નહીં, એ નિશ્ચયની ખુશી છે. એ પ્રભુને પામ્યા નો એ કેપ છે. મહારાજ મારામાં બેઠા છે, મારો સમર્થ ધણી મારી હારે છે, હું એને વરી ચૂકેલો છું, આ જે ભાવ છે એ આપણી કાંકરી ન ખરવા દે બાપા. પણ ઘણાને આમાં બહુ કચાશ હોય છે, અહીંયા જ કચાશ હોય છે, આ અહીંયા જ, બીજું બધું સારું હોય, આય ભારે ઢીલું હોય. ભગવાનનો વિશ્વાસ બહુ નબળો. તમને ખબર છે ગોપાલન સ્વામીની વાતમાં એવું લખ્યું છે કે કોઈ માણસ જાતા હોય ત્યારે ભગવાનને પગે લાગવા આવે અને ભગવાન એમ કહે કે કાંઈ ચિંતા કરતા નહીં, અમે તમારી હારીએ છીએ. પછી એ માણસ જાય જંગલ હોંહરો હાલ્યો જાય, પણ આમ જોજો કરે, કોઈ મારશે, કોઈ લૂંટશે, સિંહ આવશે, વાઘ આવશે, અંધારું છે, ભૂત થાય. પણ ભગવાને એમ કીધું હોય કે તમે તમારી ચિંતા કરતા નહીં, અમે હારીએ છીએ, તોય એની ચિંતા થોડી થોડી થાય. કોઈ માણસ જાતો હોય ક્યાંક અને એને એમ કીધું હોય કે 200 મશીન ગનવાળા તમારી હારે છે, આમ તમારી હારે 2-3 જણા હાલશે, તો એની વચ્ચે એ માણસ નિર્ભય થકો હાલ્યો જાય. એ બહુ નિર્ભય થઈને હાલ્યો જાય. એના મનમાં એમ હોય અમારી પાસે 200 જણા છે, પણ ભગવાને એમ કીધું હોય કે હું તારી હારે શું ચિંતા કરીશ નહીં, તમે તમારે ઘોર જંગલ હોંહરો વયો જા. તો જંગલ હોંરો જાય ખરો, પણ 200 મશીન ગનવાળા હારે હોય ને જેટલું નિર્ભય રહેવાય એટલું મહારાજના વચને ન રહેવાય, ફડફડ થાય. મહારાજે કીધું છે પણ મારું હારું હું થાય એમ થાય. આમ જીવને ભગવાનનો વિશ્વાસ કાચો હોય છે, સમજાણું? આ દાખલો આપ્યો એમાં ખબર પડે કાચો હોય છે, સાચો નથી હોતો. આપણને લાગે કે હું ભગત છું, પણ ભગતાઈમાં ઘણી ખામી હોય છે. એક વાત, જેને પરમેશ્વરનો પાક્કો વિશ્વાસ હોય એના જીવમાં ખુશી વર્તે. ખુશી શું વર્તે? ખુશી જ વર્ત્યા કરે. એ મોજમાં જ હોય, આનંદમાં જ હોય, એને કાળ કર્મને માયા કાંઈ કરી નથી શકતા. બોલો, પરમેશ્વરના કેફમાં એ માણસ એટલો બધો આનંદમાં હોય, કાળ ત્યાં કાંઈ ન કરી શકે, માયાય એને ન દુખવી શકે, પીડી શકે, ન લોભાવી શકે, કાળ એનું કાંઈ બગાડી શકે નહીં. એ કાળને કહી દે તારે જે કરવું એ કરી નાખી ને, મને કોઈ ફેર પડતો નથી, હું કાળ પર છું, હું ભગવાનનું ઘર છું. હાય, આ છે નિશ્ચયનો પાવર લોયાના ત્રીજા પ્રમાણે. વાલા ભક્તો, મહારાજ આ સમયે લોયામાં 3 માસ સુધી રોકાયા હતા. જેમ કોઈ ધનાઢ્યને 60 વર્ષે દીકરો થાય અને તે દીકરાના જ્યારે લગ્ન લેવાના હોય ત્યારે એને કેવો ઉત્સાહ હોય, કેવો ઉત્સાહ હોય, બસ એવા ઉત્સાહથી આ સમયે લોયા ગામના સર્વે હરિભક્તોએ ભગવાનની સેવા કરી દીધી, સંતોની સેવા કરી દીધી. તેથી સેવાની મહત્તા જણાવતા ગ્રંથકાર એમ કહે છે કે હરિભક્તો શ્રીહરિ અને સંતોની ભાવ સહિત જેટલી સેવા કરે છે, ભાવ સહિત તે બધી સેવાને શ્રીહરિ તલ તલ જેટલી જાણે છે, તલ તલ જેટલી જાણે છે. શ્રીહરિ રાજી થઈ તેનું એને એવું ફળ આપે જ છે, તે ક્યારેય ટળતું નથી. સેવા થઈ ગઈ થોડી ઘણી ગમે ત્યારે તો એનું મહાસુખરૂપ ફળ મળે મળે ને મળે. ભગવાન ક્યારેય ભૂલતા નથી, આપે. થઈ જવી જોઈએ સેવા, થોડી ઘણી થઈ ગઈ તો બેડો પાર. ભગવાનને શેરડી ખાતા છોતો વાગ્યો અને દ્રૌપદીએ હાડી ફાળ લઈને ફાડી મારા પ્રભુજીને વાગ્યો એમ કરીને પાટો બાંધ્યો. આટલી સેવા થઈ ગઈ હતી. 999 હાડલા મારે વાલે પૂર્યા, તમને કહું આ છે દેનારો. સેવા થઈ જવી પડે, થઈ ગઈ જ કામ થઈ ગયું સમજી લેજો. બોલો, જીવા બાપુના અપરાધનો પાર નહોતો પણ માથાનું મંડિલ ફાડીને મહારાજને પાટો બાંધ્યો, એ સેવા થઈ ગયેલી. ભગવાને ઉદ્ધાર કર્યો જીવા બાપુનો, થઈ ગઈ સેવા. ભાઈ સુદામા બિચારા હાવ ગરીબ, આમ તો શું ભગવાનને આપે પણ ઘરે ડોસી ડાયા તો એમનામ ન જવાય. મુઠ્ઠી પૌવા લેતા જાઓ ભેટમાં, ખાલી હાથે દર્શને ન જવાય. અને એ પૌવાની સેવા થઈ ગઈ અને ઘરે હોનાના મહેલ થઈ ગયા. મારા બાપ આ થઈ ગઈ સેવા, થઈ ગઈ, રહી ગઈ, રહી ગઈ. કેમ બોલ્યાની મહાત્મા? ગોપાલ સ્વામીની સેવા એક સાધુએ રાતે પગ દાબવાની કરી. સ્વામી ઊંઘી ગયા અને એને એમ થયું કે હવે મારે જવાય નહીં. સ્વામી જો હું પગ દાબતો બંધ થઈ જાઉં, જાગી જાય. તમે ધીમે ધીમે પગ દાબતા રહ્યા. સ્વામી હવે જાગ્યા, અલ્યા મહાપુરુષ ફરીને આવ્યા? તો ના ના, હું તો હાનનો છું. ઓહો હો હો, આખી રાત ભલા માણસ તું જાગ્યો? તો કે હા સ્વામી. સ્વામી કે માગ, હું તારા પર રાજી થયો તારી શ્રદ્ધા જોઈને. હા કે સ્વામી, મને ઉપવાસ બહુ પડે છે. સ્વામી કે શું કે? તો કે હા. તો કે આજથી આ થાંભલાનો ઉપવાસ પડે તને પડે, જા ઉર્ધ્વ રહેતા બ્રહ્મચર્ય. સેવા થઈ ગઈ હે ભાઈ, સેવા થઈ ગઈ. શું કમાલ કરો છો સર. હું લતીપુરા ગયો હતો ત્યાં પેલા કાકા કહેતા હતા, છોટા કાકા, આ ક્યાં મંદિર થતું હતું કે દાદા હશે પેલા સ્વામી હતા, આ એ પ્રેમવતી સ્વામી. તે સ્વામીને ખીલીઓ કરાવવાની સમજ્યા. તે કો ગરીબને કીધું, તો કે લાકડાને ઠેબા નાખી દે ને દિવાલમાં, મેં શું ઠેલી મીઠ ખીલી? તો કે ના ના, આમ થોડી ઘાટવાળી કરવી છે. તે કોઈ માને નહીં. પછી આના દાદાએ સેવા કરી, સ્વામી બહુ રાજી થઈ ગયા. પછી શું બોલ્યા ખબર છે? એ જમાનામાં કે ખીટીયા ખીટીયા તારે 1000 થાય કે છે. તો કે 52 ખીટીઓ હતી એવું કંઈક કહેતા હતા. અમારે ઘરે એટલા 1000 રૂપિયા એ જમાનામાં થયા કે સ્વામી બોલી ગયા. થયું વાત આમ છે, સેવા થઈ જાય, થઈ જાય, કામ થઈ જાય. એટલે મહારાજ કહે છે કે હરિભક્તો શ્રીહરિ અને સંતોની ભાવ સહિત જેટલી સેવા કરે છે તે બધી સેવાને શ્રીહરિ તલ તલ જેટલી જાણે છે. શ્રીહરિ રાજી થઈ તેનું જેવું ફળ છે એવું એને આપે છે, એ ફળ ક્યારેય ટળતું નથી. જેટલા નાશવંત પદાર્થો છે તે શ્રીહરિ અને સાચા સંતો માટે સેવામાં જેટલા ઉપયોગમાં આવે તેનું ફળ અક્ષય ફળ મળે છે. પદાર્થો નાશવંત અને ફળ મળે અમર, આ વાત છે. આમ થાય એને ન વાપરો તો એ નાશ જ થઈ જવાના હોય. પાલા ભક્તો, અક્ષય ફળ મળે છે અને તેનાથી જન્મ મરણ જંપુરી અને લક્ષચોરાશીનું જેટલું દુઃખ છે અને ત્રણ પ્રકારના તાપનું તથા ત્રણ પ્રકારના કર્મનું જે અપાર દુઃખ હોય છે તેનું વર્ણન કરે પણ પાર આવતો નથી, તે બધા દુઃખોના મૂળભૂત જેટલા બીજ હોય છે એનો પણ નાશ થઈ જાય છે. એવું ભગવાન અને ભગવાનના સંતોની સેવાનું ફળ છે. કેટલું ફળ આવ્યું સેવાનું, કેટલું ફળ આવ્યું આમ જુઓ તો ખરા. શું શું કમાલ કરી નાખી. જન્મ મરણ ટળી જાય, જંપુરી ટળી જાય, લક્ષચોરાશીનું બધું દુઃખ ટળી જાય, ત્રણ પ્રકારના તાપ ટળી જાય, ત્રણ પ્રકારના કર્મનું અપાર દુઃખ હોય એ ટળી જાય. એ કેવું દુઃખ કે એનું વર્ણન કરતા પાર ન આવે. બસ આ બધા દુઃખોના મૂળભૂત પાછળ જેટલા બીજ હોય અજ્ઞાનના એનો પણ નાશ થઈ જાય, એવું ભગવાન અને ભગવાનના સંતોની સેવાનું ફળ છે. વાહ, એ સાચું કહું, બૈરા છોકરાની કુટુંબીની સંબંધીની નાતજાતની સેવાનું ક્યાંય આવું ફળ લખ્યું છે? સાચું કહો, ક્યાંય લખ્યું છે? એ વાત છે. વળી સૌ હરિભક્તો ધર્મ રાખીને સેવા કરતા હતા તેથી મહારાજ ખૂબ રાજી થતા. કર્મ ફળ પ્રદાતા પરમેશ્વર છે, તે જે મનુષ્ય જેવા કર્મ કરે છે તેને જાણે છે, ભગવાન બધું જાણે છે. પરમેશ્વર પ્રસન્ન થઈને શુભ કર્મનું ફળ શુભ ફળ આપે છે, અશુભ કર્મનું ફળ અશુભ આપે છે. લોયામાં મહારાજ રોજ સવારે સભા કરતા, રોજ સવારે, અને સૌ સંતો હરિભક્તોને ખૂબ જ સુખ આપતા. પ્યારા શ્રી હરિ, ક્યારેક તો અડધી અડધી રાત સુધી સૌને દર્શન આપતા. શિયાળાની લાંબી રાત સુધી અડધી અડધી રાત મહારાજ બેહે, બધા દર્શન કરે માધુરી મૂર્તિના, અને સૌના મનોરથ પ્રભુ પૂરા કરતા. હવે અહીંથી શાકોત્સવની કથાનો આરંભ થાય છે. એક દિવસ એવું બન્યું, હો આ શાકોત્સવ લોયામાં કઈ રીતે આરંભાણો અને કઈ રીતે પંકાઈ ગયો, અને આ સંપ્રદાયમાં લોયાનો શાકોત્સવ ગણાય છે, એ બધું કેવી રીતે થયું. આધારાનંદ સ્વામીએ બધું ઝીણું કમ્પ્લેટ લખ્યું છે. બન્યું એવું, એક દિવસ ગઢપુરથી 25 મણ રીંગણાની ગાડી આવી. કંઈથી આવી ભાઈ? ગઢડાવાળાને કોઈ પૂગે નહીં, આ મોટી બાન લાડુબાના કામ. એને ભગવાનને સાધુ એટલા બધા વાલા હતા, એને ઘરે હોય ત્યારે તો એ બધું ખવડાવે, બહાર ગામ ગયા હોય ને ત્યાંય પોતાના ખેતરના રીંગણા ઉતારીને ગાડા ભરીને વાહે રવાના કરે. બોલો આ ગઢડાવાળા, સાંભળો તમે, હે ગઢપુરથી રીંગણા મોકલ્યા અને લોયામાં શાકોસો જાગ્યો, પણ એનું મૂળ તો ગઢપુર, રીંગણા તો ગઢપુરથી આવ્યા, લોયામાં જ નહીં. શું વાત છે આ બધી! ગાડી આવ્યો અને ઈ મહારાજે જોઈ, મહારાજ કે શું છે? રીંગણા! હા, મહારાજ રાજી થઈ ગયા. મહારાજને રીંગણા બહુ ગમતા. આ તમને કીધું, તમને ભાવે કે ન ભાવે, ભગવાનને વાલામ વાલું શાક રીંગણા નહીં, અને ન ભાવતું એવું શાક છે, એનું ખબર છે? ગુવાર. ગોવિંદને ગુવાર ગમતો નહીં, અને રીંગણામાં રંગીલો બહુ રાજી. એને રીંગણું જોવે ને મજા આવી જતી. આમ તો આપણને રીંગણા ભાવ્યો, ખોટું. રીંગણા જોયા ને મહારાજ કે વાહ, રીંગણા આયાલા ભાઈ. એ પછી મહારાજ કે હવે જો ઘી મળે, ઘી. આમ વાત કરે, બધા બેઠા હોય ને સંતો હરિભક્તો, સુરા બાપુ બેઠા હોય, બીજા બાપુ ને બીજા ને ત્રીજા બધા બેઠા હોય. મહારાજ કેલા રીંગણા આવ્યા હો ગઢપુરથી, મોટીબાન લાડુભાઈ રીંગણા મોકલ્યા એમની લક્ષ્મીવાડીના, હવે જો ઘી મળે ને ઘી તો અમે અતિ પ્રસન્ન થઈ આવતીકાલે રીંગણાનું શાક કરીએ જાતે, કે છે. ને સંતોએ પણ હવે પરમહંસ મટી સાધુની દીક્ષા લીધી છે, સંતોને બધાને પરમહંસ મટાડી દીધા, એટલે હવે સાધુ બનાવેલા એટલે એમને રસોઈ કરાય. એટલે સંન્યાસીને અગ્નિ નડાય નહીં, પણ પંચમ વૈષ્ણવ આશ્રમ સાધુએ તો રસોઈ કરાય ચકાચક. તો સાધુએ કહે છે રસોઈ કરાય, મહારાજ કહે છે એમાં કાંઈ બાદ નથી. ત્યાં તો નિષ્કળાનંદ સ્વામી કે મહારાજ જ્યાં સુધી આપ લોયામાં રહો ત્યાં સુધી રોજે ખીચડીને ભાત હું એકલો બનાવીશ, કે આ ડોહા ભારે ઉમંગી થાક જેવું નામ નહીં, એકલો બનાવીશ કે. ત્યાં તો નિર્ગુણાનંદ સ્વામી બોલ્યા અને વૈષ્ણવાનંદ સ્વામી ભારે જોડાઈ ગયા. એ વગેરે 20 સાધુ કે મહારાજ, આ 20 સાધુ કે મહારાજ રોજે ઘઉંની રોટલી અમે કરીશું, બસ હાલો. ત્યારે શ્રીજી મહારાજ કે સાંભળો, જ્યારે રીંગણાને ઘી આવે તે દિવસે શાક અમે કરીશું, કે બધા આમ વેચી લેશો અને કરશું. એટલું નહીં મહારાજ કે જ્યારે રીંગણાને ઘી આવે તે દિવસે અમારે શાક કરી સંતોને પીરસવું, અમારે જાતે પીરસવું, પણ દહીં અને ચણ્યાના લોટ વિના શાકમાં હવાદ આવે નહીં. શું જોઈએ? દહીં અને ચણા લોટ, એ વિના શાકમાં હવાદ આવવાની. મહારાજ કે એમાં પણ ધાણા જીરું, હળદર અને મરચું દહીંમાં મેળવીને અમે શાક કરીએ ને તો માણસ જમતા ધરાય જ નહીં. મહારાજ આવી વાત કરે ટનાટન. ત્યારે સુરા બાપુ બોલ્યા, મહારાજ આપ જ્યારે શાક કરો ત્યારે જેટલું જોઈએ એટલું દહીં. સુરા બાપુને ભેંસો બહુ હતી, એટલે કે જેટલું જોઈએ એટલું દહીં વગેરે મસાલો હું લાવી આપીશ. લ્યો મસાલાના યજમાન સુરા બાપુ,
પણ લોયા એના દરબારમાં આ બધું થયેલું એટલે શાકોત્સવ બધો લોયામાં સુરાબાપુએ કરાવ્યો એમ કહેવાય છે. શું અદભુત કથા છે. ત્યાં તો સંઘા પટેલ બોલ્યા, આ લોયાના છે સંઘા પટેલ, સુરાબાપુની અડવાડિયાના ઘર. સંઘા પટેલ કહે, મહારાજ જેટલો જોઈએ તેટલો ચણ્યાનો લોટ હું લાવી આપીશ. થઈ ગયું નક્કી? આપણે પહેલા આવા શાકોત્સવ કરતા ખબર છે, સભામાં કહેતા, બોલો રીંગણા, તો કે મારા રીંગણા, પેલો કે મારું આ મારું આ, પછી શાકોત્સવ થતો. હવે એવા શાકોત્સવ ક્યાં થાય છે, એનો હવાદ જ જુદો. સમજ્યા? આ મરીભગત ઉષાય, પછી આમ પાંચ પાંચને દહ દહ જણા હાથ ઉષા કરે, પછી એમાંથી એકને મળે સેવા. હા, મને 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 ચણ્યાનો લોટ મારો મારો એવું થતું. હવે અટાણે તો એ બોલાય જ નહીં, બધા ઊભા થઈ જાય. કોણ ચણ્યાનો લોટના યજમાન થયા? સંઘા પટેલ. અને એ વખતે મોટીબા અને લાડુબા બોલ્યા, મહારાજ ગઢપુરથી રીંગણા અમે મંગાવતા રહીશું. બસ અમારે ત્યાં ખૂબ વાડીમ થયા છે, ગઢપુરથી રીંગણા અમે લાવી રાખશું. મહારાજ કે, પણ હા હા મહારાજ અમે સમજ્યા, એકલા રીંગણા નહીં પ્રભુ, જેટલું કહેશો એટલું ઘી પણ અમે આપશો. કે બોલો, હા મોટી બા લાડુબા, રીંગણા અને ઘી લોયાના શાકોત્સવમાં મોટી બા અને લાડુબાઈ આપ્યું છે, વાત આ છે. અને સુરાબાપુએ દહીં અને મસાલો આપ્યો છે, સંઘા પટેલનો ચણ્યાનો લોટ. પણ રીંગણા અને ઘી તો મોટી બા લાડુબાનું છે, ગઢડાનું છે, ગઢડાનું. એ બધું અમારું. અને વાલા ભક્તો, લોયામાં કઈ એક દિવસ શાકોત્સવ ન થયો, દોઢ મહિના સુધી ધબધબાટી બોલાવી. અને સૌથી મોટો શાકોત્સવ છે ને એ ખોલડિયાદના હરિભગત નો છે, એ આવે છે આમાં, જો મજા આવશે. મોટીબા લાડુબા બોલ્યા કે રીંગણા અને ઘી સૌથી વધારે જે વસ્તુ અગત્યની અને મોંઘીને ઝાઝો ખર્ચો થાય એના યજમાન થયા મોટીબા લાડુબા. ત્યારે શ્રીહરિ ખુશ થઈ ગયા. મહારાજ કે, વાહ. મહારાજ કે, પણ મોટીબા 25 મણ રીંગણામાં 5 મણ ઘી જોઈ, આમને વઘાર કરવાનો ને ઓછે થાય નહીં. મહારાજને તેલ નો ફાવતું, ઘી બહુ ફાવતું. ખાનગી મૂકો તમને, તેલ ઉપર બહુ રુચિ નહીં, તેલ એમ કે, ઘી બહુ એમને. બસ તાજું જોઈ હો, એમાં ગીર ગાયનું ઘી હોય ને, પૂછવાનું નહીં. મહારાજ કે, 25 મણ રીંગણામાં 5 મણ ઘી જોઈ, 10 મણ ઘઉંના લોટની રોટલી જોઈ, અને 3 મણ ખીચડી હોય ત્યારે પાકી રસોઈ જેવું થાય. એમ કેવું? પાકી રસોઈ. તો પાકી રસોઈ કહેવાય નહીં એના જેવું એમ. અને સૌ સંતો જમી રહે. સુરા ખાતાના ઘરે શ્રીહરિ રહેતા એટલે ત્યાંની બાજુમાં સંઘા પટેલને ઘરે પછી રસોઈ બનાવવાનું નક્કી કર્યું. હો, હવે આટલું બધું ઘી એટલે પછી આમાં શું આવ્યું ખબર છે? પછી મોટી બા લાડુભાઈ કઈ બોલ્યા નહીં, નકર ન કે 5ને બદલે 10. એ બધું ભેગું કઈ કરવું? જવાબ આવ્યો કઈ ન આવ્યો, સીધી સુલ્યો થવા માંડી. હવે થઈ રે ઘી, હવે પછી કઈ મીઠા ઝાડના મૂળ કટાય, આટલું આટલું તો બિચારા આપે છે. પણ મહારાજને એમ કે, આવી વાત કરીએ તો કોકને ઉજમ આવી જાય એમ, અને ઘી જો બરાબર આવે તો પાકી રસોઈ જેવું થાય. સંઘા પટેલને ઘરે રસોઈ બનાવવાનું નક્કી કર્યું. જો લોયામાં જે શાકોત્સવ થયો એની ચૂલ્યો સંઘા પટેલના ફળિયામાં કરી, મહારાજ ન્યા શાક વઘારતા. પછી 5 મોટી ચૂલો કરી, કેટલી? બીજા દિવસે વહેલા એના ઉપર 5 મોટા ચરુ મૂક્યા. રીંગણા સાફ કરી ડીટીયું ભેળી રહે એ રીતે એના 4-4 ચીરિયા કર્યા. એક એક ચરુમાં 5-5 મણ રીંગણા નાખ્યા. કેટલા? 5-5 મણ. અને ચૂલો પ્રગટાવી જ્યારે રીંગણા ચડી રહેવા આવ્યા ત્યારે મહારાજે પાંદડા વિનાના જુવારના હાંઠાનો સુંદર જુડો કરાવ્યો. જુડો એટલે પૂળો. એનાથી બધા રીંગણા છૂંદી એકરસ કર્યા અને પછી સર્વે મસાલો એમાં નાખ્યો. આ પહેલા વહેલા જે 25 મણ રીંગણા આવ્યા ને ગઢડાથી અને 5 મણ ઘી, એનું આ પહેલું વહેલું શાક કરે છે મહારાજ. પહેલું વહેલું આવ્યું એ 25 મણ રીંગણા અને 5 મણ ઘીનું શાક મહારાજે કર્યું. અને આ રીતે કર્યું, મસાલો નાખ્યો, શાક તૈયાર થયું. એટલે સૌ પ્રથમ શ્રીહરિ પાંચેય ચરુનું શાક મગાવી થોડું થોડું જીમ્યા અને બોલ્યા, આ શાક જમતા તૃપ્તિ નહીં થાય કે છે. એમ કહી પાસે બેઠેલા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને આનંદાનંદ સ્વામીને હામું જોયું અને પાછા બોલે, આ શાક જમતા તૃપ્તિ નહીં થાય. એ બ્રહ્માનંદ સ્વામી કે શી ખબર કેવું છે? અમને શી ખબર પડે કેવું છે? ત્યારે મહારાજે કીધું, લ્યો બેહો બધા. પછી એમને બધાને મહારાજે શાક ચખાડ્યું અને પછી અભિપ્રાય પૂછ્યો. ત્યારે મુક્તાનંદ સ્વામી કે, મહારાજ બ્રહ્માંડના જેટલા સ્વાદ છે તે બધા સ્વાદ આ શાકની આગળ બિચારા શરમાઈ ગયા છે, હેઠું મોઠું કરી ગયા, કોઈ ઊંચું જોતા નહીં ઠોહાવી હતો. મહારાજ કે, બ્રહ્માનંદ સ્વામી તમે શું કહો છો? મહારાજ આ શાકમાં એટલો સ્વાદ છે કે જમતા જમતા કોઈ ધરાશે જ નહીં. મહારાજ કે, તો હું કહેતો હતો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે, ચાખ્યા પછી હું કહું છું. ત્યારે નિત્યાનંદ સ્વામી કે, મહારાજ આ શાકના સ્વાદ આગળ અમૃતનો મહિમા હવે ઘટી ગયો છે. બડે પંડિતો નાની વાત ન કરે ને, હવે અમૃતનો ભાવ ઓછો થઈ ગયો, ખલાસ મહારાજ કે. મહારાજે આનંદાનંદ સ્વામીને કીધું, સ્વામી તમે શું કહો છો? વયોવૃદ્ધ છો, મોટા છો. ત્યારે આનંદાનંદ સ્વામી કે, મહારાજ આપ જે જે કરો છો તે બધું સર્વોપરી જ થાય છે. મહારાજ કે, તો હાલો કરો પંક્તિ. પછી સંતોની પંક્તિ થઈ, પછી શ્રીહરિ લીંબતરુ નીચે પૂર્વ અને પશ્ચિમ દિશામાં લાંબી પંક્તિ થઈ હતી. સંતો બધા ધૂન બોલતા હતા અને પીરસવા નીકળ્યા છે. ત્યારે ગ્રંથકારે એવું કહ્યું કે જે કાંઈ પણ મંગળ કહેવાય છે તે બધું મંગળ સ્વામિનારાયણ નામમાં રહ્યું છે. આવું તે મહાન નામ છે. અને સંતો પંક્તિમાં બેઠા બેઠા મહારાજના નામનો જપ કરે છે. શું અદ્ભુત કથા છે! અદ્ભુત અદ્ભુત મંગળમય નામ ભગવાન સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નામ ઉચ્ચારવાથી આ દુનિયામાં જેટલા અમંગળ છે તે બધાનો નાશ થાય છે. ઓલ ટોટલી અમંગળનો આ સ્વામિનારાયણ નામમાં આવો પ્રતાપ રહ્યો છે, આવો જબર પ્રતાપ રહ્યો છે. માટે સ્વામિનારાયણ 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 બોલું. એવા નામના નામી જે શ્રીહરિ પ્રગટ બિરાજે છે, આવા શ્રીહરિ સંતોને શાક પીરસવા માટે આવ્યા. શાકનો ડંકો ભરી ભરીને વાલો મારો સંતોના પાત્રમાં શાક આપતા હતા. કેમ જે મહારાજને રસોઈ આપનારા હરિભક્તોને રાજી કરવાનું તાન રહેતું. સંતો 2-3 પત્તર શાક જમી ગયા તેથી શાક ખૂટી ગયું. શું થયું? શાક ખૂટી ગયું. કારણ કે 25 મણ જ રીંગણા હતા. ત્યારે મહારાજ હેત લાવીને બોલ્યા, સંતો તમે કોઈએ ફરીને રોટલા ન લીધા અને એકલું શાક જ લે લે કર્યું તેથી શાક ખૂટી ગયો. ત્યારે સંતો કહે, મહારાજ આ રસભર્યું શાક હજી જમીએ એમ જ રહ્યા કરે છે. હે કૃપાળુ, આપ પીરસો છો એટલે આ બધું અલૌકિક છે, બહુ મજા આવે છે. આપ જ્યાં સુધી આ ભૂમિ ઉપર વિચરી રહ્યા છો ત્યાં સુધી તેટલા દિવસ અલૌકિકતાનું ખાતું લખાઈ રહ્યું છે. આપને જે અલૌકિક જાણે છે તે અલૌકિક દિવસોને દેખે છે.
આપ હશો ત્યાં સુધી અલૌકિકતા રહેશે. અને વાત સાચી, ભગવાન હોય ત્યાં જ અલૌકિકતા હોય, ભગવાન જ્યાંથી વયા જાય ત્યાં અલૌકિકતા ન હોય. ખેહમ ખેહીન ડખાડખીને વિષય વાસનાના દોષો જ હોય.
જેના દિલમાં જેવો ભાવ હોય તેનો તે સમય લૌકિક કે અલૌકિક તેના ખાતામાં લખાય છે.
પુરુષોત્તમ નારાયણને વિશે જેના દિલમાં અલૌકિકતા હોય તો એનો દિવસ અલૌકિક લખાય. અને ભગવાન પ્રગટ હોય ને જેના દિલમાં ભગવાન પ્રત્યે કુભાવ હોય, પૂરો ભાવ ન હોય, નિશ્ચય ન હોય તો લૌકિકતા લખાય. આ રીતે મહારાજ લોયામાં નિત્ય સંતોને જમાડતા. આ એક દિવસની વાત નથી, આ પહેલા દિવસના શાકોત્સવની શરૂઆત થઈ ત્યારની વાત છે. રીંગણા આવ્યા અને શાક શરૂ થયું. મૂળ ગઢડેથી ગાડીઓ આવી, આમ થયેલું. વાલા ભક્તો, શું અદભુત વાતું છે! ભગવાન શ્રીહરિએ જે સુખ અને જે આનંદ આપ્યો છે એ સુખ અને આનંદ કોણ આપે? હવે થોડી વાર મહારાજના સ્વામિનારાયણ નામનો મહિમા આવ્યો એટલે આપણે તમે જો કહેતા હો તો ધૂન ગાઈ લઈએ. રજા છે, ઉભા થઈને, ઉભા થઈને.
સ્વામી નારાયણ રે મારા સ્વામી નારાયણ, એ સ્વામી નારાયણ રે મારા. મૂર્તિમાન પ્યાર મારે સ્વામી નારાયણ
વાલા ભક્તો, ભગવાન શ્રી હરિ લોયામાં લીલા લહેર કરે છે સુરા બાપુને ઘેરે, નિત્ય નિત સાધુને જમાડે છે, નિત્ય નિત જ્ઞાન વાર્તા થાય છે, સાધુઓને અંતાક્ષરી રમાડે છે. હામ હામી સાધુઓ બહુ બહાટી બોલાવે, બે તળા થઈને શ્લોકોની બહુ લીલાઓ કરી, 500 પરમજ ભેગા થયા છે. એમાં એક દિવસ ખોલડિયાદના મુખી મૂળજી પટેલ 18 મણ ઘી ને 60 મણ રીંગણા લાવીને રસોઈ આપે છે. હું વાત કરું, આ ગ્રંથના લેખક આધારાન સ્વામી, એના બાપા હતા હંસરાજભાઈ હુતાર, એ મૂળ મેમકાના, પછી મેમકાથી એ લોકો ખોલડિયાદ રહેવા આવ્યા.
અને ખોલડિયાદના મૂળજી પટેલે હંસરાજભાઈને આશરો આપેલો, અને હંસરાજભાઈ એવા મહાન મુક્તરાજ હતા, એને સંગે કરીને આ મૂળજી પટેલ ગામના મુખી એને સત્સંગ થયેલો અને બહુ સુખી. અને એના દિલમાં ભાવ આવી ગયો કે આવા સંતો આવા ભગવાન આ લાભ મળે નહીં. તે બાપા ખોલડિયાદથી 18 મણ ઘી લઈને આવ્યો આ મરદ પટેલ, 8 મણ રીંગણા ગાડા લઈને, અને લોયામાં આવીને રસોઈ આપી. સોરો બાપો કે દઈને મસાલો આપડો જમ, તમારે લાવો જેટલા રીંગણા ને ઘી લાવે, આપણે મસાલો ખૂટવા નહીં દેવાનો, દહીં નહીં ખૂટવા દેવાનું. બહુ ઝાઝા સંતો ને ભક્તો હતા, થોડે થાય નહીં. પછી મહારાજે સુંદર શાક બનાવ્યું અને સૌ સંતોને સ્નેહથી જમાડ્યું અને રેલમ છેલ કરી દીધી. હો આ જો ભાઈ, અન્નકોટમાં ભગવાન રીંગણા જમે પછી આપણે જમાય. સમજી ન ગયા વાલા ભક્તો? મહારાજ એવા ભાવથી પીરસતા હતા, એની વાત કરો. જેના ઉપર જેને જેટલો ભાવ હોય ને તે ભાવ ક્યાં દેખાય ખબર છે? જ્યારે પીરસે ત્યાં. લ્યો ને હવે થોડું ખબર પડી જાય ને, હેત બહુ છે. અને હેત ન હોય ને લેવું છે? તારે દેવું જ કોડા લેવો થાય ભાઈ ને. અલ્યા વાહ વાહ. અને ઓલી હું કહેવાય, લ્યો ને થોડુંક તો લ્યો, એમ આખી વાત જુદી. ભાવ પીરસવામાં છુપો રહેતો નથી. શ્રી હરિને સંતો ઉપર ભાવ હતો તે પીરસવામાં દેખાતો હતો. પીરસત રહે હરિ પરમ હુલાસા, પ્રસન્ન વદન કર રહે પ્રકાશા. જ્યારે મહારાજ પીરસતા હતા ને ત્યારે સ્વામી એનો ફોટો ખેંચે છે. કોણ? આધારાનંદ સ્વામી. આપણે ચેષ્ટાનું એનિમેશન તૈયાર કરીએ છીએ ને, 3 વર્ષથી 30 મિનિટનું એનિમેશન છે, 3 વર્ષથી અમે મથીએ છીએ. એમાં 2-3 વાર મેં પીરસવાના આખા શોટ કેન્સલ કરાવ્યા. આ લોકો બનાવી લાવે મને બતાવે, એ બિચારા મહિના સુધી બનાવ્યું હોય પછી આખું હું કેન્સલ કરાવું. જોકે નારાજ નથી થતા એ બધા, 25-30 જણા કામ કરે છે. મેં કીધું ભલા માણા, ભગવાન જેવા ભગવાન પીરસતા હોય અને અક્ષરધામના મુક્ત સંતો જમતા હોય આમ હોય? પછી હું એને કહું આમ લખ્યું છે, આમ મહારાજ પીરસતા હોય ને સંતો જમતા હોય. હવે ભાવ, મેં કીધું એ ભાવ આવવો જોઈએ, મેં કીધું. હા, પછી 3જી વારે એણે જે બનાવ્યું છે અને મહારાજ જે સંતોને પીરસે છે એ તો તમે જે દી એનિમેશન જોશો ને તેદી મને કહેશો, તેદી મને તમે કહેશો. તમે મારા ઉપર વારી ન જાઓ તો મને કહેજો. 30 મિનિટ છે ચેષ્ટા, 30 મિનિટ. પણ 30 મિનિટનો એ એનિમેશન વિડીયો ભગવાન સ્વામિનારાયણની લીલા ચેષ્ટાનો એકવાર બહાર પડવા દે, તમે જોવો તો ખરા. મૂર્તિનો ભાવ, એ મહારાજનું સ્વરૂપ, એ મહારાજના તિલચિન, એ મહારાજનો પ્રેમ, એની આંખો, એના ગાલ. હશે તાર ગાલે જે ખાડા પડે ને એમાં તમે ખૂંતી ન જાઓ તો મને કહેજો. હાય હાય. પણ તમારે આ બનાવનારાને આશીર્વાદ દેવા પડશે. હવે મેં તો એમને બહુ હેરાન કર્યા છે. એવું સરસ, વગર ધ્યાને વગર મહેનતે એ સ્વરૂપ ભૂલાઈને આખો દી સાંભળે. એક વારી ચેષ્ટા, 30 મિનિટ આપણે આમ હામું જોઈને બોલી ગયા સાંજે, પછી આખી રાતને આખો દી મહારાજનું સ્વરૂપ સાંભળ્યા કરે. એવું અજોડ કામ વડોદરા સ્વામિનારાયણ એનિમેશન સ્ટુડિયામાં થઈ રહ્યું છે. અદ્ભુત કામ થઈ રહ્યું. તો વાલા ભક્તો, આ તો હું એ કહેતો હતો કે પીરસત રહે હરી પરમ હુલાસા, એકદમ આનંદથી ભગવાન પીરસે છે, પ્રસન્ન વદન કર રહે પ્રકાશા. આમ હસતા 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 હસે, ધર્મગત હસતા હસતા પીરસે, આમ દાંત કાઢતા જાય, જમનારાય દાંત કાઢે, એ ભાવ આવવો જોઈએ મારા ભાઈ. મહારાજનું મુખ પ્રફુલ્લિત થઈ ગયું છે. જ્યારે શ્રીહરિ એક તાન થઈને સંતોને પીરસતા જો એક તાન થઈને સંતોને પીરસતા ત્યારે શ્રીહરિ બીજું બધું જ ભાન ભૂલી જતા. મહા આનંદ અતિશય વ્યાપી રહ્યો હતો. બરાબર એ જ સમયે ભાવાનંદ અને સગુણાનંદ આ બે સંતો ત્યાં આવ્યા અને એમણે એક મહારાજને ખબર આપ્યા. મહારાજને કાંઈ ભાન નહોતું, સાધુને પીરસવામાં તલ્લીન હતા, સાધુ મય થઈ ગયા હતા. ત્યાં આ બે સાધુએ સમાચાર આપ્યા કે તમારા સંબંધી કૌશલ દેશમાંથી આવ્યા. આવા સમાચાર આવ્યા. ધરમકોળ આવ્યું લોયામાં. ઈચ્છારામભાઈ અહીં આહી રહ્યા છે એવી શ્રીહરિને વધામણી આપી. તે સાંભળી મુક્તાનંદ સ્વામી વગેરે મોટા સંતો રાજી થયા. પછી જ્યારે ઈચ્છારામભાઈ આવ્યા ત્યારે મહારાજે તેમને એક પટેલના ઘરે ઉતારો અપાયો. ત્યાં તેઓ હાથે રસોઈ બનાવીને જીમ્યા. પછી સાંજના સમયે સભા થઈ ત્યાં ઈચ્છારામભાઈ આવ્યા. મહારાજ ભાઈ બેઠા ત્યારે ઈચ્છારામભાઈએ મહારાજને કહ્યું કે મહારાજ, આપના માયાજીતાનંદ અને સુખાનંદ નામના બે સંતોએ અતિશય કૃપા કરીને અમને ખોળી લીધા અને માયાજીતાનંદ સ્વામીએ જે વાત કરી તે અમારા જીવમાં ચોંટી ગઈ. જ્યારથી આપની વાત સાંભળી ત્યારથી અમને ખાવા પીવામાં પણ રૂચિ ન રહી, પણ આપના દર્શન થતા 28 વર્ષના વિયોગ બાદ હે મહારાજ, આજ આપનો યોગ થયો છે. નાના ભાઈ ગળગળા થઈ ગયા. હે ઘનશ્યામ ભાઈ, આપે ઘર ત્યાગ કર્યો, તેને વર્ષો વીતી ગયા, પણ આપે અમને ખબર કર્યા નહીં. આટલું બોલ્યા ને ત્યારે મહારાજે કીધું, જો અમે દેહના સંબંધીને ખબર આપીએ અને સંબંધીનો નાતો રાખીએ તો અમે ત્યાગી કહેવાય નહીં. માટે અમે સંબંધી સાથે કોઈ સંબંધ રાખતા નથી. આવું બોલ્યા. તે સાંભળીને શ્રીપાદ દેવાનંદ સ્વામી બોલ્યા. આ વયોવૃદ્ધને મોટા સાધુ હતા. એ તરત વચમાં બોલ્યા, મહારાજ સાચી વાત છે તમારી, સાચી વાત છે. ત્યાગીએ દેહના સંબંધી અરે સંબંધ રખાય નહીં. આપે કોઈ દિવસ દેહના સંબંધીની વાત કરી નથી અને સંભાળ્યા નથી મહારાજ. અને જો મહારાજ, મોટા આત્માનંદ સ્વામી સમર્થ હતા અને આત્માનંદ સ્વામી કરતા રામાનંદ સ્વામી વધારે પ્રતાપી હતા. એ કોઈએ પણ પોતાના દેહના સંબંધી સાથે સંબંધ રાખ્યો નહોતો અને તેઓ ભગવાનથી અધિક કાંઈ સમજતા નહીં. અદ્ભુત વાત છે. સાધુ સંતોએ પોતાના દેહના સંબંધી સાથે વ્યવહાર નાતો કાંઈ રખાય નહીં. આ હાવ ખુલ્લી વાત છે. ત્યાગી થઈ ગયા પછી જે પોતાના દેહના સંબંધી સાથે લાળ રાખે છે, વ્યવહાર રાખે છે, સંબંધ રાખે છે, એમાં એટલી ખોટ કહેવાય? અને એ મારે કાંઈ કહેવું નથી, પણ બરાબર નહીં, પગે લગાય. મહારાજ તો ભગવાન છે, એની વાત અલગ છે. હું અમારા જેવા સાધુની વાત કરું છું. ભગવાનથી અધિક કોઈને ન સમજવા, કોઈને નહીં. આવી બુદ્ધિ હોવી તે જ સૌથી પર ઐશ્વર્ય કહેવાય છે. જોયું, આ બુદ્ધિ જ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઐશ્વર્ય. ભગવાન સૌથી અધિક સમજાઈ જાય તે સર્વે સાધનોની અવધિ છે. થઈ ગયું. હું આપને સવાલ કરું કે ભગવાન સૌથી અધિક સમજાઈ જાય પછી ભગવાન ક્ષણે ભૂલાય ખરા? યસ નો? ભૂલાય. અને ભગવાન ભૂલાઈ જાય તો ભગવાનને સૌથી અધિક સમજ્યા કહેવાય ખરા? વાત આ છે. વાત અહીં સમજવાની છે. આપણા મનમાં એમ હશે કે આપણે ભગવાનને સૌથી અધિક માનીએ છીએ, પણ સારી કઢી હોય ને એમાં હવા દાવે ને ભગવાન ભૂલાઈ જાય. હવે મને કહો, કઢી અધિક કે ભગવાન અધિક? સમજવાનું આ છે. બાલમંડળ કેમ છો? તમને રીંગણાનું શાક ભાવે? હમ તમે ક્યારે આવીને બેસી ગયા મને ખબર નથી. ધૂન હાલતી ત્યારે નદી માં નાવા ગયા હતા ક્યારે? ઠીક ઠીક નાયા બરાબર નાયા બુડ્યા નથી ને તમે? પછી તમને હોડીમાં બેહાર્યા હતા? કોણ કોણ હોડીમાં બેઠા હતા? છોકરો તો મૂકી દો. કોણ કોણ બાકી છો હોડીમાં બેહવામાં? થોડા બાકી રહી ગયા છો? બાપાઓ તમારે હોડીમાં બેહવું છે? બાબા બનવું પડે તો તમને બેહાડે તો હોડી બુડે. તો તમે હોડીમાં બેહી લીધે એમને? મને તો બોલાવ્યો નહીં. તમે હોડીમાં કીર્તન ગાતા હતા? ગાતા હતા કે ગપ્પા મારો છો? હોડીમાં બેઠા બેઠા પાણીમાં હાથ કોણે નાખ્યો હતો? ઠીક ઠીક સરસ સરસ મૂકી દો. માછલી ભાળી હતી પાણીમાં, કાચબો છે તમે જોયો તો? કાચબો ભેળ્યો હતો. હાફ છે, હાફ જોયો તો? પણ એ કઈ તમને કરડે નહી, તમે ભગવાનના ભગત ને. આપણને બાલ મંડળ બહુ ગમે અને બાપા મંડળ બહુ ગમે. બે છેડા સંભાળ લે એટલે બધું હરખું હાલે. અને જોવાને આ ખૂણો ને આ ખૂણો. હે બાપાઓ કેમ છો? હા, અહીં કાઠિયાવાડમાં કોઈને પૂછો ને કેમ છો તો શું કે ખબર છે? આકલો. અને ગુજરાતમાં કોઈને પૂછો કેમ છે? એવું ને એવું. હા ભાઈ કેવું છે? એવું ને એવું છે ભાઈ, કઈ કઈ નવું નહીં. મજા આવે. તમે વડતાલમાં ઘનશ્યામ મહારાજ આગળ ક્યારેક ઊભા રહેજો, જે જે દેશના આવે ને બધા જય બોલે બધા. હા, ભાજપની જય બોલે. એમાં ઓલા ગુજરાત ચરોતર વાળા શું બોલે? ઘનશ્યામ મહારાજની જય જય જય. પછી આણકોને આવ્યા ને તો શું બોલે ખબર? ઘનશ્યામ મહારાજની જય. આપણને એમ થાય કે એને બાંધવું છે કે શું છે? પણ આ બધા અલગ અલગ દેશની અલગ અલગ વેરાયટી હોય. અમારા રમણ કાકા તો બહુ નાટક કરે, એને કોણ જાણે ભગવાને એવી દૃષ્ટિ આપી છે ને, એ કાલીબાગ મંદિરમાં જોયા કરે, જેટલા દર્શન કરવા આવે ને એ બધાને ઉતારી લે ને પછી એક્ટિંગ મારે. તમારે કોક દીધો શું હોય ને, કોણ કેવી રીતે પગે લાગે એનું આબેહૂબ એક એકનું એક્ટિંગ મારે. અને ભાઈ ભાઈ તું પગે લાગે અમુક આમ આમ કરે, અમુક આમ આમ કરે. એમને બહુ આવડે શું ભાઈ? તુલસી ઇસ સંસાર મેં ભાદ ભાદ કે લોગ સબસે હિલીમિલ ચાલીએ નદી નાવ સંજોગ. તો વાલા ભક્તો, લોયામાં ઈચ્છારામભાઈ આવ્યા અને એ સમયે એમ કહેવાય છે કે મહારાજ એમની સાથે વાતો કરે છે. અને એ વખતે આ સ્વામી બોલ્યા કે આત્માનંદ સ્વામી અને રામાનંદ સ્વામી ભગવાનથી અધિક કશું સમજતા નહીં. અને આવી બુદ્ધિ આવી જાય એને સાધનોની અવધિ આવી ગઈ. જે ભગવાનથી અધિક કોઈને નથી સમજતા તેણે બધું કરી લીધું. હે પૂરું ભગવાન સૌથી અધિક રહે એટલા માટે જ રામાનંદ સ્વામી કથા અને કીર્તનનો સતત યોગ રાખતા. શ્રીપાદ દેવાનંદ સ્વામી કહે છે, ભગવાનના કથા કીર્તન અને વાર્તાના યોગ વિના તો નાશવંત બાબત અધિક થઈ જાય છે. જોયું તમે? ચાલો ભગવાન જ પ્રધાન રાખવા હોય તો શું કરવું જોઈએ? સતત કથા કીર્તનનો યોગ રાખવો જોઈએ. જો સતત કથા કીર્તનનો યોગ ન રાખવામાં આવે તો માઇક પદાર્થો અધિક થઈ જાય માઇન્ડમાં. જ્યાં જ્યાં કથા વાર્તાનો યોગ ગયો, કથા વાર્તા ઘટી ગઈ, ત્યાં ત્યાં બહુ બધું ગહારો પડી ગયો આધ્યાત્મિકતાનો. સમજાણું? આપણે આ જ મંડપમાં એકવાર અમારે સ્વામિનારાયણ સંત સેમિનાર થયો હતો. હો, સંત સેમિનાર થયો હતો, સ્વામિનારાયણ સંત સેમિનાર. ત્યારે મને અમુક સંતોએ પ્રશ્ન કર્યો હતો કે તમારા મંડળમાં બધા સંતોના એક હરખા કપડાં, એક હરખું આચરણ, એક હરખું જીવન, બધા પ્રભુ પરાયણ છે, એનું કારણ હું. 400 સાધુ હતા કે જ્ઞાન સ્વામી બોલો, આનું કારણ હું. મેં એક જ જવાબ આપ્યો હતો, કથા વાર્તા. શું કારણ? કથા વાર્તા. મેં કહ્યું અમે કાયમથી કથા વાર્તા ઉપર બહુ જોર આપ્યું છે. મેં કીધું અમે વર્ષોથી દરરોજ બપોરે પૂરા 2 કલાક આખું મંડળ બેસીને કથા કરીએ છીએ, પૂરા 2 કલાક વર્ષોથી. પછી મેં પૂછ્યું કે તમે સંત મંડળ આખું ભેગું થઈને કથા કરો છો? કોક નીકળ્યા, બાકી બંધ બધું કથા બધા. પછી કહ્યું કથા કરો. મેં કહ્યું કે આપણે સદૈવ જોર મારીએ છીએ કે ઘર સભા કરો, હે હરિભક્તો ઘર સભા કરો. મેં કીધું સંતો આપણે મંડળ સભા શરૂ કરો. જેના ઘરમાં ઘર સભા નથી થતી એના બધા સભ્યોના આચરણ સ્વભાવ અલગ અલગ થઈ જાય છે, અને જેના મંડળમાં મંડળ સભા નથી થતી એના મંડળના ત્યાગી સભ્યોના સ્વભાવ, આચરણ, વેશ, રુચિ અલગ અલગ થઈ જાય છે. પણ જે ઘરમાં ઘર સભા થાય અને જે ત્યાગીના મંડળમાં ત્યાગીની મંડળ સભા થાય, ત્યાં બધાની એક હરખી રુચિ, એક હરખો વેશ, એક હરખો આચરણ, હરખો સંપ, આત્મીયતા, બધું ટકી રહે. કારણ છે કથા. શું? કથા. એ જ વાત જો અહીં આવી કે રામાનંદ સ્વામી કથા અને કીર્તનનો સતત યોગ રાખતા. ભગવાનના કથા કીર્તન અને વાર્તાના યોગ વિના તો નાશવંત બાબત પ્રધાન થઈ જાય છે, અધિક થઈ જાય છે. અને કથા વાર્તાનો જબ્બર મારો હોય ને તો ભગવાન જ અધિક રહે, ભગવાન જ પ્રધાન રહે, આ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. માટે જે ઘરમાં જે મંડળમાં કથા વાર્તાનો બરાબર યોગ હશે ત્યાં માયા ઘૂંસશે જ નહીં. આ તમને કહ્યું. પણ જે દી પ્રવૃત્તિ વધી ગઈ, તમારે ધંધા પાણીને હગાવાલાના બહુ સંબંધ વધી ગયા અને અમારે વ્યવહાર અને પ્રવૃત્તિ વધી ગયા અને કથા કીર્તનનું જોર ઘટી ગયું, તો સમજી લેજો પછી ભગવાન જ માઇન્ડમાં અધિક નહીં રહે, ભગવાન જ પ્રધાન નહીં રહે. જગત અધિક થઈ જશે, જગત પ્રધાન થઈ જશે. માટે કથા વાર્તામાં ગૌણતા ક્યારેય નહીં આવવા દેવાની, નહીં આવવા દેવાની. પછી આપ સત્સંગમાં આવ્યા તેથી એક દિવસ પર્વતભાઈએ રામાનંદ સ્વામીને પૂછ્યું. શ્રીપાદ દેવાનંદ સ્વામી કહે છે કે મહારાજ, આપ સત્સંગમાં આવ્યા પછી એક દિવસ પર્વતભાઈએ રામાનંદ સ્વામીને એવું પૂછ્યું હતું કે આપના કરતાં પણ આ વરણીમાં વગર ચોંટાડે ચિત બહુ ચોંટી જાય છે, માટે આ વરણી કેવા મોટા છે તે આપ જેમ જાણતા હો તેમ મને કહો સ્વામી. ત્યારે રહસ્ય વાત સમજાવતા રામાનંદ સ્વામીએ પર્વતભાઈને એમ કહ્યું હતું, પર્વતભાઈ જે કાંઈ વસ્તુ માત્ર કહેવાય છે તે સર્વેનું કારણ આ વરણી છે. કારણ કારણ એક વાક્યમાં બધું જ કહી દીધું, પણ આપણને એકમાં સમજાય નહીં ને એટલે ઝાઝા વાક્ય કરવા પડશે. સર્વેનું કારણ આ વરણી છે. કારણમ તો ધ્યેય, કારણનું ધ્યાન થાય. સર્વનું કારણ આ વરણી છે. પણ પર્વતભાઈ બીજું કહું શું, આ વરણીનું કારણ કોઈ નથી, આ એન્ડ છે. એવા આ વરણી કારણરૂપ છે. જે ચિદાકાશ છે તેની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ કોઈ દિવસ કહેવાતો નથી, તે સદા એવી રીતે જ રહ્યો છે. ચિદાકાશ કાયમી છે, અજર અમરને એમ જ રહ્યો છે એમ કહેવાય છે. એવા અક્ષરરૂપ ચિદાકાશનું પણ આ વરણી કારણ છે.
પણ આ વર્ણીનું કારણ કોઈ નથી, એવા આ વર્ણી મહાસમર્થ છે. પર્વતભાઈ, અક્ષરધામમાં જે પુરુષોત્તમ નામે રહ્યા છે ને ભગવાન, તે પૂર્ણ પુરુષોત્તમ આ વર્ણી પોતે છે. એમને આદિ નારાયણ કહેવાય છે. વળી પર્વતભાઈ, આ વર્ણીને જ સનાતન આદિ શ્રી કૃષ્ણ નારાયણ કહેવાય છે. જેટલા અવતારો છે તે બધા આ વર્ણીના છે. આ પુરુષોત્તમ નારાયણની સનાતન મૂર્તિ એક હોવા છતાં અનંત બ્રહ્માંડોમાં જ્યાં જેવું કાર્ય, જ્યાં જેવી જરૂર પડે ત્યાં તેવા તેવા સ્વરૂપે અનંત રૂપે દેખાય છે, રહી છે, એવા આ વર્ણી છે. આ ગજબની વાત રામાનંદ સ્વામીએ પર્વતભાઈના પ્રશ્નના ઉત્તરમાં જણાવી દીધી. આ વખતે આ વર્ણીનું ચિંતન કરીને જે કોઈ પણ ચિંતવામાં આવે તે તેને અત્યારે જરૂર મળે, એમાં જરાય ખોટું નથી પર્વતભાઈ, એવા આ વર્ણી. આવી શ્રીપાદ દેવાનંદ સ્વામીએ ઈચ્છારામભાઈ બેઠા છે, મહારાજ બેઠા છે અને બધી વાતો કરી. પછી શ્રી હરિએ ઈચ્છારામભાઈ આગળ એમ વાત કરી, જો તમે હિન્દુસ્તાનમાંથી આવ્યા સારું થયું, પણ એક વાત યાદ રાખજો, જેટલો સંતો ઉપર પ્રેમ ભાવ રાખશો એટલા સુખી થશો. આવું કહ્યું, જેટલો સંતો ઉપર પ્રેમ ભાવ રાખશો એટલા સુખી થશો. કેમ જે આ સિદ્ધાંત છે, સુખી થવાનું આ રાજ છે, રહસ્ય છે, ગુપ્ત વાત છે. કેમ જે તમે સંસારી છો, ભલે ધરમદાદા ભક્તિ માતાનું કુળ છો, પણ આખીર છો સંસારી. માટે તમે સંતો ઉપર જેટલો પ્રેમ ભાવ રાખશો એટલા સુખી થશો. કેમ જે સંતો ઉપર જેટલો પ્રેમ ભાવ રાખવામાં આવે છે એટલા સુખી થવાય છે. સંત તો ચિંતામણી છે.
સંત રહેવું ચિંતામણી, કલ્પ વૃક્ષ રહેવું ભાવ સંત મેં જિસ વિધહી, તિસ વિધ સુખ યહ તેવું.
સંતો ઉપર જેટલો ભાવ રખાય એટલા સુખી થવાય. કારણ, કારણ કે સંતો ચિંતામણી છે ઈશારામજી, કારણ કે સંતો કલ્પવૃક્ષ છે. તેથી જેને સંતોમાં જેવો ભાવ હોય તેવું તેને અપાર સુખ મળે છે, મળે છે, મળે છે. માટે તમારે સુખી થવું હોય ધર્મકુળને, તો તમારે આ સંતોની સાથે દ્રઢપણે ભાવ રાખવો, પ્રેમ રાખવો, એનો આદર રાખવો, એનો સમાગમ કરવો. કારણ કે ભાવ વિના સિદ્ધિ થતી નથી. હોત રહેવું અપાર તુમારે યહ સંત હી પર, ભાવ રખના નિર્ધાર, ભાવ બિનહીન સિદ્ધિ હોત. ચોખ્ખું કહી દીધું, ભાવ બિનહીન સિદ્ધિ હોત. તમારે આ સંતો ઉપર ભાવ રાખો. ત્યારે ઈચ્છારામભાઈએ હાથ જોડીને કહ્યું કે હે ઘનશ્યામ, સંતો તો મારા પ્રાણ છે, સંત કૃપાથી જ મને આપના દર્શન થયા છે, સંતો તો મારા પ્રાણ છે. ક્યાં વાત, વાહ ઈચ્છારામભાઈ વાહ, કેમ જે સંત કૃપાથી જ મને આપના દર્શન થયા છે. માટે સંતો મને જેમ કહેશે એમ હું મન કર્મ વચને કરીશ, કે સંતોની આજ્ઞામાં હું મન કર્મ વચને રહીશ. પછી મહારાજે ઈચ્છારામભાઈને વસ્ત્રો આપ્યા. આ પ્રસંગે ગ્રંથકારે એમ કહ્યું કે શ્રીહરિ કોઈમાં બંધાતા નહીં, કોઈમાં નહીં, ભાઈ હોય, કુટુંબ હોય, જે હોય તે, ક્યાંય મહારાજને બંધન નહીં. નિર્બંધ રહીને હેત દેખાડતા શ્રીહરિને બંધન વશ કરે એવા તો સંતો અને હરિભક્તો સિવાય બીજા કોઈ જ નથી. હા, શ્રીહરિને બંધનમાં નાખી દે એ સંતો અને હરિભક્તો, બાકી દેહના સંબંધી હરિને બંધનમાં નાખે એ વાતમાં માલ નહીં. અને એમ હોય તો એનાથી બોલાય જ નહીં, પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર. જે નિષ્કપટ સંતો હરિભક્તો હોય તેમાં શ્રીહરિ બંધાતા હતા. બોલો.
નિષ્કપટ હોય કોઈ સંત કોઈ હરિભક્તો એમાં હરિ બંધાઈ જતા, પણ બાકી કોઈમાં ભગવાન બંધાણા નથી, બંધાતા નહોતા. ભગવાન શેરી બંધાય કે વશ થઈ જાય એમાં પણ જીવના અપાર બંધનને છોડાવવા માટેનો જ હેતુ હોય છે. કોઈ સંત ભક્તને કદાચ પ્રભુ વશ થાય, આધીન વર્તે, પ્રેમ દેખાડે, પણ એનું કારણ એટલું જ એને માયાના બંધનમાંથી મુક્ત કરવાનું. કેમ જે શ્રીહરિએ જેટલા ચરિત્રો કર્યા છે, અરે તેમની જે જે ક્રિયાઓ છે તે સર્વે અલૌકિક ચરિત્રો જ છે, અલૌકિક. પછી રામ પ્રતાપભાઈ લોયા પધાર્યા ભાઈ, એ વાહે રહી ગયા હતા. બે ભાઈને ઠામુકું ભરતું નહોતું. ત્યાં હિન્દુસ્તાનમાં એક ઓલે ગામ ને કોલે ગામ રહેતા હતા, બાંધ્યા હતા, નોખાથિયા હતા. રસ્તામાં આવ્યા તોય બેન ફાયવું નહીં. એટલે રામ પ્રતાપભાઈ તીરથ કરતા કરતા આવે ને આમને ભગવાનની લાગી ગયેલી હતી, સીધા આવ્યા. તે દહ દી વહેલા પગી ગયા ઈચ્છારામભાઈ. ભેગા હાલીને ઠેઠ દર્શન કરવા અહીં સુધી ભેગા નો હાલીએ ગયા. હવે રામ પ્રતાપભાઈ આવ્યા, મહારાજે એમનું સ્વાગત કર્યું, સાથે બેસીને જીમ્યા. પછી સભામાં રામ પ્રતાપભાઈએ કુટુંબ પરિચય આપ્યો અને કહ્યું, અમારા દેશમાં લોકોને દ્વારિકાનું ઘણું માહિતમ છે રામ પ્રતાપભાઈ કે, અને હું પણ દ્વારિકા યાત્રાને નિમિત્તે અહીં આવ્યો છું. એવું કીધું, હું દ્વારિકાની યાત્રા કરવાના બાને નિમિત્તે આવ્યો છું. ત્યારે મહારાજે એમને કહ્યું, હવે તમે બંને ભાઈ દ્વારિકા જાઓ. સારું, તમે દ્વારિકાની યાત્રા કરવા માટે આવ્યા છો તો સુખે પધારો, જેટલો ખર્ચો થશે તે અમે અપાવશું હરિભગત પાસેથી. તે સાંભળીને રામ પ્રતાપભાઈ મનમાં ખુશ થઈ ગયા, દ્વારિકા જવા મળશે ને ખર્ચો મળશે. પરંતુ ઈચ્છારામભાઈને એ વાત ગમી નહીં, એવું આધારાન સ્વામી લખે છે. ઈચ્છારામભાઈએ મોટાભાઈને કહ્યું, રામ પ્રતાપભાઈને, કે ભાઈ મારે માટે તો અહીંયા જ કરોડો દ્વારિકા રહીશ આ પ્રભુના ચરણમાં. કેમ જે જ્યાં પ્રગટ ભગવાન હોય ત્યાં જેટલા તીર્થ છે, જેટલા ધામ છે, એ બધા જ રહ્યા છે, ત્યાં જ રહ્યા છે, જ્યાં ભગવાન છે ત્યાં જ. મને આવું સમજાય છે કે જ્યાં પ્રગટ શ્રીહરિ હોય ત્યાં બધા જ આવતા હોય છે, જ્યાં પ્રગટ ભગવાન રહેતા હોય ત્યાં ભવ, બ્રહ્મા અને અનંત દેવો પણ દર્શન કરવા માટે નિત્ય આવે છે. કારણ કે આ શ્રીહરિ પોતે સર્વોપરી પુરુષોત્તમ છે એમ મને તો મનાય છે. હા, જે જ્ઞાન અંધ હોય, અર્થાત જેને જ્ઞાન ન હોય તેને આવી વાત માન્યામાં આવતી નથી, તેવાની હું વાત કરતો નથી કે. પરંતુ જેને ઘેર બધા લોકો જમતા હોય, તે ઘરનો માલિક પોતે બીજાને ઘેરે જમવા માટે રખડતો હોય, તો દુનિયામાં તેની કેવી આબરૂ જાય. તેમ પ્રગટ પુરુષોત્તમ મળ્યા પછી બીજાનું મહત્વ રાખીએ તો આપણી કીર્તિ પણ એના જેવી થાય ભાઈ, એવું ઈશારામભાઈ બોલ્યા. આવા સત્સંગને છોડીને, આવા સત્સંગને છોડીને જે બીજી જગ્યાએ ભટકે છે તે તો અમૃત છોડીને ઝેર ખાવા જાય એવો ગાંડો છે. આ રીતે ઈશારામભાઈએ પોતાની સમજણ કહી નાખી. પછી શ્રીહરિએ રામ પ્રતાપભાઈને સમાધિ કરાવી દીધી, અક્ષરધામના દર્શન કરાવ્યા. ત્યારે ત્યાં ભક્તિ માતા બેઠા હતા, એમણે રામ પ્રતાપભાઈને કહ્યું, ખબર છે એ ઘનશ્યામ કોણ છે? એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, અક્ષરધામના અધિપતિ છે. તમે મોટા ભાઈ થઈ ગયા, શું થઈ ગયું? શ્રીહરિનો યથાર્થ મહિમા સમજાયો ભક્તિ માતાએ. પછી જાગ્રત થયા ત્યારે સંતો હરિભક્તોની અલૌકિક રીત દેખીને નિશ્ચય કર્યો કે આ શ્રીહરિ ભગવાન છે. પાછો હાવ માતાનું ઇનો માન્યું, આ બધાની અલૌકિક રીત દેખ્યા પછી નિશ્ચય કર્યો કે આ સર્વોપરી ભગવાન છે. પછી તેમણે મુક્તાનંદ સ્વામીના હાથે વર્તમાન ધારણ કર્યા. આવું બન્યું. વાલા ભક્તો, આ વાત થઈ લોયામાં પ્રથમવાર ધર્મકુલ આગમનની, અને હવે કથા આરંભ થાય છે શાકોત્સવની. વાલા ભક્તો, ભગવાન શ્રીહરિ લોયામાં રહ્યા છે, રોજ રોજ સંતોને જમાડે છે, પોતે રસોઈ કરે છે, પીરસે છે. આ બધી વાત સત્સંગમાં જાહેર થઈ, એમાં ખોલડિયાદના મૂળજી પટેલે જ્યારે આવી રીતે મહારાજને જમાડ્યા, એ બધા ખોલડિયાદના હરિભગતને જાણ છે એટલે એ બધાના મનમાં મનસૂબો થયો કે એક દિવસ આપણે આવી રીતે જમાડવા છે. પટેલે એકલે જમાડ્યા પણ આપણે બધા થઈને જમાડીએ. અને તે દિવસે ખોલડિયાદના હરિભક્તો શ્રીહરિ પાસે લોહી આવ્યા. વિક્રમ સંવત 1877 પોષ વદ 13 દિવસે આવ્યા ખોલડિયાદના હરિભક્તો, અને આવીને મહારાજને હાથ જોડીને કહ્યું કે મહારાજ, અમારા દિલમાં રસોઈ આપવાનો ઘણો ભાવ છે. અમે જેમાં કપૂર જેવી સુગંધ આવે એવું ઘર ઘર આવું તાજું ઘી 18 મણ ભેગું કર્યું છે. કેવું? કપૂર જેવી સુગંધ આવે એવું ઘર ઘર આવું 18 મણ ઘી. ખોલડિયાદના હરિભગત કહે છે, વાહ ક્યા બાત, 18 મણ ઘી. અને આપ કહેતા હો તો અમે ગાડામાં ભરીને લઈ આવીએ. અધિક ઘી વપરાય તેમાં અમે ખૂબ પ્રસન્ન છીએ. મહારાજ કે હુકમ છે, રવાના કરો ગાડા. ત્યારે શ્રીહરિએ ભક્તોને કહ્યું કે તમે રીંગણા લાવો તો અમે અમારા હાથે એનું શાક કરીએ. પછી મહારાજે કીધું કે આ લોકો ઘી લાવે, હવે કોઈક રીંગણા લાવો તો અમે શાક બનાવીએ. હાથે રસોઈ બનાવીને સંતોને જમાડવાનો અમને ખૂબ ભાવ છે, હાથે રસોઈ બનાવીને. વાલા ભક્તો, આ વાત છે. મહારાજ પોતે શાક કરતા હતા અને ધોતીએ હાથ લૂછતા હતા. શું અદભુત કથા છે! અને એ વખતે રામ પ્રતાપભાઈ આ લીલા જોઈને પછી એમ કહ્યું, ઘરે ઓ ઘનશ્યામ, ઇધર ગુજરાત મેં આકર ભટિયારે હો ગયે હે, ચાલ ઘર તેરે કુ શાદી કરવા દઉં. અહીં આવીને બાવાનો રસોયો થઈ ગયો છો, ભલામણા આપણે કઈ જેમ તેમ છે એવું રામ પ્રતાપભાઈ બોલેલા. પછી સમાધિ કરાવી, પછી ઠેકાણે આવી ગયું. અમારે હાથે શાક બનાવીને આ સાધુને જમાડવાનો અમને એટલો બધો ભાવ છે કે એની વાત કરો માંગે. માટે રીંગણા લાવો, અમે હાથે રસોઈ બનાવીને સંતોને જમાડીએ. તેનો તમે આજે ભારે યોગ કરાવ્યો છે તે સાંભળીને હરિભક્તો ખૂબ રાજી થયા કે લાવો રીંગણા. પછી ખોલડી યાદના સિંધવ ખેંગારભાઈ રામભાઈ ખહ ગામમાંથી 60 મણ રીંગણા એને વેચાતા લીધા ખહમાંથી. ત્યાં બહુ થતા હશે. અને પછી 10 મણ વેચનારા એ પ્રેમથી દાનમાં આપ્યા. મળો એ ભાગ્યશાળી. કેટલા થયા? 70 મણ. અને રીંગણાના 2 ગાડા ભર્યા. કેટલા? લાવો હાલો હાલો, આપણે અહીંયા શાકો સૌ લોયાનો કરી નાખીએ. અલે આ રીંગણાના ગાડા લાવો. મજા આવી જવાની છે. આજ તમે જોવો આજનો શાકોત્સવ. ખેંગારભાઈ ને રામભાઈ ને આનંદનો પાર નથી. એ 2 ગાડા રીંગણાના ભર્યા. આહા, આવતા રહ્યો આવતા રહ્યો આવતા રહ્યો. લો વાણી કલો વાણી કલો. ફીટે રમણે રીંગણા. અને બધા આવ્યું, ભગતો આવ્યા. આ પહેલું ગાડું રીંગણાનું, અને વાહે બીજું ગાડું રીંગણાનું. કુણા માખણ જેવા રીંગણાઓ. એને જોઈને શ્રી હરિ ખૂબ રાજી થઈ ગયા કે વાહ વાહ, આ રીંગણા એટલે આખા રીંગણાનું શાક થાય એવા રીંગણા છે. મહારાજને આનંદનો પાર નથી રહ્યો. અને એ બધા રીંગણા ઓશરીમાં ઉતરાવ્યા. હાલો આ ઉતારી નાખો, આય લાવો, આય લાવો, આ બાજુ લાવો. પછી શ્રી હરિ બોલ્યા કે હવે ઘી ઘી કે છે ને 18 મણ આવ્યું છે, અને બીજું ઘી પણ લાવો. અને બીજું લાવ્યા, 24 મણ ઘી વાપરવું છે મહારાજ કે. તેથી 6 મણ ઘી ગામના ભક્તો એ ભેગું કરી દીધું, લોયાના 6 મણ. અને તે બધું ગાડામાં ભર્યું. હવે ઘીનું ગાડું લાવો, ભેગા મસાલા લાવો. પછી ઘીનું ગાડું અને ભેળા મસાલા આવ્યું આવ્યું આવ્યું.
અરે અરે,
આ ઘીનું ગાડું. અને બધા દરબારો આવ્યા, સંતો બધા સેવામાં લાગ્યા. વાહ ભાઈ વાહ. અને પોષ વદ 14 દિવસે મહારાજે વહેલા જાગી અને આ શાકોત્સવનો આરંભ કરાવ્યો. વાલો મારો સ્નાન કરી તૈયાર થઈ ગયા, પૂજાપાઠ પતાવી દીધું. તે સમયે ભગવાન સ્વામિનારાયણે સર્વે શ્વેત વસ્ત્રો પહેર્યા હતા. પોષ મહિનાની ઠંડી હોવાથી એક મોટી સગડીમાં 18 છાણાનો તાપ કર્યો હતો. આમ ટાઈટ ન હોય ને એટલે 18 છાયાનો.
અલા ભાઈ આ ઘી ઉતારજો મસાલા ગોળ ને અને 20 સંતોને મહારાજે આદેશ કર્યો કે તમે રીંગણા સુધારવા સેવામાં બેહી જાઓ. સાધુ રીંગણા સુધારવા બેઠા, આમ સરસ મજાની ચીરો કરે છે, ડીટીયુ નહીં કાપવાનું, ચીરો કરીને અંદર મસાલા ભરવાના, ચાર ચાર ચીરો કરી રંગાડામાં મૂકતા હતા. વાહ ભાઈ વાહ. એની નીચે અને પછી ધીમે રહીને તાપ કર્યો. વાહ વાહ. એક બાજુ સંતો રોટલા કરવા માંડ્યા, જોવો બાજરાના રોટલા અને રીંગણાનું શાક. એક બાજુ સંતો લીલા ધાણા સુધારવા માંડ્યા આ બાજુ, અને મસાલા તૈયાર કરતા હતા. અને એ સમયે શ્રી હરિએ દહીંના કુંડામાં ચણ્યાનો લોટ, હળદર, મીઠું અને ખટીક પ્રમાણે મસાલા નાખી અને પોતાના હાથે હલાવીને એક રસ કર્યું. અને પછી જ્યારે આ બધો માહોલ જોયો, જોનારાના મનમાં આનંદ આનંદ થઈ ગયો. આજે ભગવાન સ્વામિનારાયણ સંતોને માટે શાક બનાવ્યું, ખોલડિયાદના હરિભગતની રસોઈ છે. આ બધા આવ્યા, આ બધા ખોલડિયાદ વાળા આવો 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 બધા. વાહ, તમે તો લોયાધામ ખડું કરી દીધો ભાઈ. સુગંધી પાપાળ થી લઈને સત્ય લોક સુધી છવાઈ ગઈ ભાઈ. મનને ખેંચે એવો સુગંધ જોઈને દેવતાઓને આશ્ચર્ય થયું કે આટલી બધી સુગંધ શાકની ક્યાંથી આવે છે. દેવતાએ પોતપોતાના વિમાન તૈયાર કર્યા અને સુગંધે સુગંધે વિમાન હાંક્યા ભાઈ. આમાં લખ્યું છે ત્યાં બધા દેવતાઓ આવ્યા, પધારો પધારો બ્રહ્મા વિષ્ણુ શિવ. એ આખું આકાશ દેવતાઓના વિમાન થી ભરાઈ ગયું. શાક કરતા શ્રી હરિ ને જોઈને દેવતાઓને અતિ આનંદ આનંદ થઈ ગયો. જય જય નાદ કર્યો. બોલો સ્વામિનારાયણ ભગવાન પુષ્પથી વધાવ્યા અને આવો શાકોત્સવ જોઈ દેવતાઓના હૃદયમાં આનંદનો કોઈ પાર ન રહ્યો. વાલા ભક્તો, ત્યારે પ્રેમાનંદ સ્વામી વગેરે સંતોના મનમાં એમ થયું કે જ્યારે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સંતોને માટે આવું શાક બનાવતા હોય અને આકાશમાંથી દેવતાઓ દર્શને આવતા હોય અને આવી લીલા જ્યારે લોયા ગામને આંગણે થતી હોય ત્યારે એ લીલાનું કાંઈક પદ અમારે બનાવવું પડે. અને ગાવું પડે. હવે પ્રેમાનંદ સ્વામીએ પદરચના કરી હો આ શાકોત્સવની લાઈવ, અને પ્રેમાનંદ સ્વામી શાકોત્સવનું પદ ગાશે અને આપણે બધા એ પદમાં ડૂબી જવું છે. હો ભાઈ બોલો. સ્વામિનારાયણ
ભગવાન જય. વળી વખાણું શાકોત્સવ લીલા કરી હે.
સાક્ષાત ખડો કર્યો ખડો. પ્રભુના પ્યારા પરમ હંસો સાક્ષાત રોટલા બનાવે હે સંતો. રીંગણાનું શાક તૈયાર કરે વાલા ગુરુજી. શાક ના વઘાર માટે ઘી નાખે અને વઘાર ની તૈયારી કરે છે.
જન હો નિહાલ ઉન્નત ત્રય રેખ જાલ કાલ વ્યાલ હારી વિલસત બ્રહ શ્યામ વાંક. વિલસત બ્રહ શ્યામ વાંક ચિંતત ઉર્જાત શંખ મૃગ મદ ભર ભેચ પંક અંક ભમર જ્ઞાની. સુંદર સુખ નામ નામ સાવરે કુમારી નિર સુંદર સુખ નામ નામ સાવરે કુમારી નિર સુંદર સુખ નામ નામ સાવરે કુમારી.
વાલા ગુરુજી ને વિનંતી કરીશ. ગુરુજી મહારાજ નું પૂજન કરવા માટે પધારશો.
गढ़पुर पति गोपीनाथ आसरो तिहारो जिरे गढ़पुर पति गोपीनाथ तिहारो जिरे गढ़पुर पति गोपीनाथ જ ત્રંબક टुक मंदिर रंज डुक डुक उप चंग चंग अति उमंग डोले अति उमंग चंग त्रगड़ धाम त्रगड़ धाम पखाज त्रगड़ धाय त्रगड़ धाय समाज त्रगड़ धाम त्रगड़ धाम रुकड़े घन घन गणराजे घन हरि आज 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 हैर हैर विक सत सुर बैर बैर परगट कर फैर फैर नटवर आचे रे जीर परगट कर फैर फैर नटवर ना जीरे जीरे परगट कट फैर फैर नटवर ना
પ્રસાદ રૂપે તમને મળવાનું
જય હો
તમને બધાને શાકોત્સવ નો પ્રસાદ મળશે. જો સાંભળો, સાંજે ન જમતા હોય એને આજે જમી લેવું. એવું લાગે તો થોડું લેવું, પણ કાંઈક તો લેવું. કેમ જે આજ પ્રસાદ તમને મળવાનો છે બધાને, હો કોઈ બાકી નહીં. વાલા ભક્તો, હવે મહારાજને થાળ ધરાવો. મહારાજ જમો, મારા નાથ તૈયાર. શું અદભુત વાત! વાલા ભક્તો, જ્યારે શાક ચડી રહ્યું ત્યારે શ્રીહરિએ જયરામ ચમચારીને કહ્યું કે હવે ચૂલ્યોમાં રહેલો અગ્નિ ઓલવી નાખો. તેથી તેમણે તે અગ્નિ ઓલવી નાખ્યો. પછી શ્રીહરિ રોટલા સાથે બધા જ પાત્રોમાંથી થોડું થોડું શાક લઈને જમ્યા અને શાકના વખાણ માંડ્યા કરવા. મહારાજો વખાણ કરતા કહ્યું કે કોઈ જમતા તૃપ્ત ન થાય એવું શાક બને છો. પછી શ્રીહરિ જમી રહ્યા, પછી તરત સંતોની પંક્તિ કરાવી. શું વાત કરો! મહારાજ જમ્યા, બહુ રાજી થયા. પછી સૌ સંતોની પંક્તિ કરાવી. સંતો સૌ પંક્તિમાં બેસી ગયા અને સંતો એક ધારી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન બોલતા હતા. એક જ ધારી પંક્તિમાં નિપુણ સંતોએ બે બાજુ કડાવાળા પાત્રમાં શાક ભર્યું. બબ્બે સંતો તે પાત્રને પકડીને આગળ ચાલતા, શ્રીહરિ પાછળથી ડંકો જમણા હાથથી લઈને સૌ સંતોને શાક પીરસતા. એક ડંકો પીરસી ત્યાં આખું પથ્થર ભરાઈ જતો, આવો મોટો ડંકો. ભાઈ પીરસતા પીરસતા શ્રીહરિ કહેતા કે બીમાર હોય કે શાકની અરુચિ હોય તેને પણ આ શાક ઘણું રુચિકર છે, માટે ખાવું. પછી વાસુદેવ હરે થયું કહીને સૌને જમવાનું કહ્યું. જ્યારે સંતો જમવા લાગ્યા તે સમયે મહારાજના હાથનો પ્રસાદ જમવા માટે સૌ દેવો પણ સંતોમાં પ્રવેશી ગયા. શું વાત કરો! શ્રીહરિ જેટલું શાક પીરસતા હતા તેટલું સંતો જમી જતા, કારણ કે જેટલા દેવતાઓ આવ્યા હતા તે બધા સંતોમાં પ્રવેશ કરીને જમતા હતા. તેથી શ્રીહરિ જેટલું શાક પીરસતા તે બધું જ જમી જતા હતા. પછી સારથિયા સંતોને જોઈને એટલું શાક રહ્યું ત્યારે શ્રીહરિએ પીરસવાનું બંધ કર્યું. હવે હારથિયાન થાય એટલું જ રહ્યું. હવે ભાઈ એમને જોઈએ એટલું જ. પછી જ્યારે સભા થઈ ત્યારે ખોલડિયાદના ભક્તોએ મહારાજની અને સંતો ભક્તોની પૂજા કરી. કેમ જે આ ઉત્સવ, આ રસોઈ ખોલડિયાદના ભક્તોનો હતો. મુક્તાનંદ સ્વામીના કહેવાથી મહારાજના બંને ભાઈઓની પણ પૂજા કરી. શ્રીહરિએ લોયામાં ઉત્તરાયણ અને વસંત પંચમીનો ઉત્સવ કર્યો. શ્રીહરિએ સૌના ઉપર ગુલાલ ગોટા નાખી સંતો ભક્તોને ગુલાલમાં રસબસ કર્યા, ગુલાલના રંગમાં. આ સમયે ધોળકા ગામના એક વણિક બહેને મહારાજને શ્વેત અંગરખું આપ્યું. આ થોડુંક સાંભળવા જેવું. ધોળકા ગામના બહેન હતા, ધોળું અંગરખું મહારાજને આપ્યું અને કહ્યું, મહારાજ આ અંગરખું ફાટે ત્યાં સુધી આપ પહેરજો. પાછો હુકમ કર્યો, હા ફાટે ત્યાં સુધી પહેરવાનો મારા મનનો ભાવ છે. કેમ? મહારાજ ભક્તોનો જેવો ભાવ હોય તેવો તરત ઓળખી લેતા. મહારાજે ચાર ઘડી સુધી તે અંગરખું પહેરી રાખ્યું. પછી પીઠ મરોડી તેથી અંગોરખો ફાટી ગયું. પછી તે બેનને મહારાજે કહ્યું, લ્યો તમે જેમ કહ્યું હતું એમ જ અમે કર્યું છો, આ અંગરખું ફાટ્યું ત્યાં સુધી અમે પહેર્યું. એમ કહી સૌ હરિભક્તોને ખૂબ હસાવ્યા, ફાટ્યું ત્યાં સુધી પહેર્યું, લ્યો. એક દિવસ આધારાન સ્વામી એટલે આ લીલાના ગ્રંથના લેખક વહેલા પ્રભાતી ગાતા હતા, તે સાંભળી મહારાજે ટાઢીમાં તાપતા તાપતા જુસાજી પાર્ષદને કહ્યું, અલ્યા જુસા આ કોણ ગાય છે તપાસ કરો. પછી એણે તપાસ કર્યો, નામ જાણીને કહ્યું કે આ તો આધારાનંદ સ્વામી ગાય છે. ત્યારે શ્રીહરિ બોલ્યા કે બહુ સારા કીર્તન ગાય છે, આવી રીતે કીર્તન ભક્તિ કરવી તે બહુ મોટી વાત છે, કેમ જે આ કીર્તન ભક્તિ ભગવાનની સ્મૃતિ કરાવી દે છે. પછી મહારાજે રામપ્રતાપભાઈ માટે દ્વારિકા જવાની વ્યવસ્થા કરી આપી અને ઈચ્છારામભાઈને જેટલું જોઈએ તેટલું ધન અપાવી તેમનું દારિદ્ર કાપ્યું અને એમને હિન્દુસ્તાનમાં જવાની વ્યવસ્થા કરી આપી. પછી શ્રીહરિ લોયાથી ચાલ્યા, તે પીપરડી, હાથસણી, જસદણ, આટકોટ, બંધિયા, કંડોરડા, ઝાંઝમેર, ઉપલેટા, જાળિયા, ગણોદ અને માણાવદરના હરિભક્તોના ભાવ પૂરા કર્યા અને ભગવાન સ્વામિનારાયણ પંચાળા પધાર્યા. પંચાળાના જીણાભાઈ, ગગાભાઈ વગેરે હરિભક્તોએ શ્રીહરિ અને સંતોનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું અને સૌને યથા યોગ્ય ઉતારા આપ્યા. ઇતિ શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં 24મું પુર સમાપ્ત થયું. સહજાનંદ સ્વામી મહારાજ.